नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नितिनामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जय राधा माधव कुंज बिहारी माधव कुंज बिहारी
राधा माधव कुंज बिहारी
जय 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 राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी माधव कुंज
वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ
Thank you.
जय गौर निताय गौर निताय गौर निताय जय गौर निताय
गौर निताय गौर निताय
जय जय प्रभुपाद 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 जय जय
प्रभुपाद
निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल
निताय गौर हरि बोल हरि बोल
हरि नाम संकीर्तन की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय
नमो भगवते वासुदेवाय
नारायणं नमस्कृत्यम् नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासम् ततो जय मुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत से भगवती उत्तम श्लोके भक्तिर्भवती नष्ट किम् कृष्णाय वासुदेवाय
कृष्णाय वासुदेवाय
देवकी नन्दनाय च नन्द गोपकुमाराय
नन्द गोपकुमाराय
गोविन्दाय नमो नमः हरे कृष्णा हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा
Hare Ram, Hare Ram,
Hare Ram, Hare Ram,
Ram, Ram, Hare Hare,
Ram, Hare
Yahasya kada पिवसना चल खेलनोथ धन्याति धन्य पवने न कृतार्थ माने योगेन्द्र दो गति मधुसूदनोपि तस्या नमोस्तु ऋषभा नुभुवो दिशेति वंशी विभो शितकरा नवनीरदाभा पूर्णेन्दु सुंदर मुखा अरविंद नेत्रा पूर्णेन्दु सुंदर मुखा अरविंद नेत्रा तस्या नमोस्तु वृषभा नुभुवो दिशेपि श्री श्री राधा दामोदर भगवान की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे अंतर्राष्ट्रीय कृष्ण भावना परिसंघ इस्कोन तरफ थी अने समग्र वैष्णव समाज तरफ थी आप सब भक्तों नू स्वागत करिए छे प्रथम सत्र नी अंदर श्रीमान चंद्र गोविंद प्रभुजी कथा श्रवण करायू श्रीमद भागवतम नी महात्मय श्रीमद भागवत नू महात्मय कर्या बाद मनवंतरो शू छे एनी कथा नी आपने समझण आपी अने हवे आगळनी जे काई कथा छे ए प्रवाहित थशे पण ए पहेला हूँ प्रभुजी ने विनंती करीश के कालनी कथा संभळाव्या बाद जे आजना विशेष एपिसोड छे एमने शुरू करे एमने हूँ विनंती करीश के एमनी वाणी ने प्रवाहित करे हरे कृष्ण
सौप्रथम श्रीमद भागवत सप्ताहना द्वितीय सत्र में आप सर्व भक्तों नु हार्दिक स्वागत करिए छे तत्पश्चात अपनी वच्चे अंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघना सूरत इस्कोन केन्द्रना घणा बधा भक्तो अहीं उपस्थित छे એમનું પણ અહીંયા સ્વાગત કરીએ છીએ ત્યારબાદ જે લોકો ટીવીના માધ્યમથી આ કથાઓને નિહાળી રહ્યા છે એમનું પણ ઇસ્કોન દ્વારા હાર્દિક સ્વાગત કરીએ છીએ ગત સત્રમાં આપણે સાંભળ્યું મનવંતર કોને કહેવાય સમજવામાં વિષય થોડો અઘરો હતો કારણ કે કોઈ દિવસ આપણે ગણતરી કરી જ નથી ગણતરી કરી છે શેની પૈસાની કેટલા પૈસા હોય તો કેટલામાં ઘર હાલે આ ગણતરી કરી છે પણ સમય સાપેક્ષ કઈ રીતે છે એની ગણતરી આપણે ક્યારેય કરી નથી એટલે કાલની ગણતરી થોડી અઘરી લાગી છે, પણ પુનઃ તમે સંક્ષિપ્તમાં એ વાતને સમજો કે મનવંતરનો અર્થ છે મનુ મહારાજનો શાસનકાળ. એક મનુ જેટલો સમય રાજ્ય કરે એને મનવંતર કહેવામાં આવે છે. અને ઈ મનવંતર 71.42 ચતુર્યુગ સુધી ચાલે. બ્રહ્માજીના 12 કલાકમાં 14 મનુ થાય, અને એમાંથી 4 મનુ મહારાજનું વર્ણન આપણે ગયા સત્રમાં સાંભળ્યું. સૌથી પહેલા મનુ મહારાજ થયા જેનું નામ હતું સ્વયંભૂ મનુ, જેની પત્નીનું નામ હતું શત્રુપા. ઉતાનપાદ, પ્રિયવ્રત, આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ આ 5 એમની સંતાનો હતી. અને એ મનુ મહારાજની રક્ષા કરવા માટે ભગવાન યજ્ઞના રૂપમાં પ્રકટ થયા. ત્યાર પછી અગ્નિના પુત્ર જેનું નામ સ્વરોચિષ હતું, સ્વરોચિષ બીજા મનુ થયા. અને એ સમયે ભગવાન વિભુના નામથી પ્રકટ થયા. 88,000 ઋષિ મુનિઓને આચરણ કેવી રીતે કરવું એની શિક્ષા પ્રદાન કરી. ત્યાર પછી ત્રીજા મનુ પ્રિયવ્રત મહારાજના સૌથી મોટા પુત્ર ઉત્તમ થયા. સત્યજીત નામના ઇન્દ્રની સાથે મળી ભગવાન સત્યસેનના રૂપમાં પ્રકટ થઈ અસુર, ભૂત, પિશાચ, રાક્ષસોની હત્યાઓ કરી, જે બીજા જીવને કષ્ટ આપવાવાળા હતા એવા બધા અસુરોનો ભગવાને વધ કર્યો. ત્યાર પછી ચોથો મનવંતર ઈજ ઉત્તમના ભાઈ તામસ, તામસ જે છે એ મનુ મહારાજ થયા. અને એ સમયે ભગવાને હરિનામનો અવતાર લીધો. અને ચોથા મનવંતરની કથા જ્યારે પ્રારંભ થઈ ત્યારે પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, હે સુખદેવ ગોસ્વામી, આજે ચોથો અવતાર ભગવાનનો થયો હરિ, એ હરિનામના અવતાર લઈ અને ભગવાને ગજેન્દ્રની રક્ષા કરી, તો મને એ પ્રસંગ તમે વિસ્તારથી સંભળાવો કે એક હાથીના બોલાવાથી ભગવાન કેવી રીતે પ્રકટ થયા. ભાગવતના 8 સ્કંદના પ્રારંભના 4 અધ્યાયમાં ગજેન્દ્ર મોક્ષની કથાનું વર્ણન કરે, અને 5મ અધ્યાયને જ્યારે પ્રારંભ કરવા જઈ રહ્યા છે ત્યારે કહે છે, શ્રી શુક ઉવાચ, રાજન ઉદિતમ એત તે હરે કર્માઘનાશનમ ગજેન્દ્ર મોક્ષણમ પુણ્યમ રૈવતમ ત્વન અંતરમ શૃણુ. હે સુખદેવ ગોસ્વામી, તમે મને 5મા મનવંતરની કથા સંભળાવો. ઈ 5મા મનવંતરની કથાનો પ્રારંભ કરતા સુખદેવ ગોસ્વામી આ શ્લોક બોલે છે, રાજન ઉદિતમ એતત તે હરે કર્મ અગ્નાશનમ. હે પરીક્ષિત, જે કથા મેં તને ગજેન્દ્ર મોક્ષની સંભળાવી ઈ કથા વાસ્તવમાં કર્મ અગ્નાશનમ છે. અઘ શબ્દનો અર્થ થાય છે પાપ. હૃદયની અંદર જે પાપ પડ્યું છે, જે વાસનાઓ પડી છે, જે વાસનાઓના કારણે જીવ ભગવાનનું ભજન નથી કરી શકતો, એ વાસનાઓને જો નષ્ટ કરવી હોય તો હે પરીક્ષિત, ભગવાનના અવતારોની આ કથા સાંભળવી જોઈએ. બહુ સુંદર શબ્દ સુખદેવ ગોસ્વામી લખે છે, હરે કર્મ અગ્નાશનમ. અનંત કોટી જન્મના જે કર્મ ભેગા થયા છે એ કર્મના બંધનને હું કે તમે કાપી ન શકવી, પણ છતાં એક વખત જો કોઈ વ્યક્તિ કથા શ્રવણ કરી લે, કથા સાંભળી લે, તો કહે છે અનંત કોટી જન્મના એ કર્મ બંધન ક્ષીણ થઈ જાય છે. અને વ્યક્તિના હૃદયમાં શુદ્ધ ભગવાનની જે ભક્તિ છે એ પ્રકટ થાય છે. ક્યારે? જ્યારે એ કથા સાંભળે ત્યારે. લોકો કહે છે કથાઓ તો બહુ સાંભળી, પણ કોની કથા કહે છે? હરે હરે નો અર્થ છે ભગવાન હરિની કથા સાંભળવી જોઈએ. કાલે મેં કીધું તું કે કથાઓ સંસારમાં અનેક વિષયો ઉપર થાય છે, પણ સ્પષ્ટ શાસ્ત્ર કહે છે કે કથા સાંભળવી હોય તો એ માત્ર ભગવાન કે ભગવાનના અવતારોના વિષયમાં સાંભળવી જોઈએ. કારણ કે ભગવાન કે ભગવાનના અવતાર સિવાય જે કઈ સાંભળવામાં આવે છે એ જીવના માટે બંધનનું કારણ બને છે. ભલે આપણે એવું માનતા હોય કે અમે અમારા ગુરુના જીવન ચરિત્ર સાંભળવી છે, આને સાંભળવી, પેલાને સાંભળીએ છીએ, સ્પષ્ટ ભાગવત બોલે છે ભક્તો કથા માત્ર ભગવાનની સાંભળવી જોઈએ. પણ બહુ મોટો પ્રશ્ન ઉભો છે, ભગવાન કોણ છે? જો તમે વેદ પુરાણ ઉપનિષદ અનેક અનેક પ્રકારના શાસ્ત્ર જોવો, બધાની અંદર લખ્યું છે ભગવાન એક જ છે અને એની જ ભક્તિ કરવી જોઈએ. છતાં ભારત જેવા દેશમાં જ્યાં ભગવાનના આવા અવતારો થયા છે ત્યાં પ્રશ્ન આજે ઉભો છે કે ભગવાનની કથા સાંભળવી જોઈએ, પણ કયા ભગવાનની સાંભળવી? કારણ કે અનેક પ્રકારના ભગવાનો છે, અને હવે તો દુનિયામાં એક ફેશન નીકળી છે પોતાને ભગવાન કેવડાવવાની. કોઈ વ્યક્તિ થોડો મહાન બને, થોડી સંપત્તિ આવે, હજારો લોકો ભેગા કરતા થઈ જાય અને પછી બધા શિષ્યોને કહે, તમે જાણો છો શું, હું જ ભગવાન છું, હે ને, મારી પૂજા કરો, મારી ઉપાસના કરો, મારું ધ્યાન કરો. વાસ્તવિકતા એ છે ભક્તો, ભગવાન ક્યારેય કોઈ બનતું નથી, કારણ કે ભગવાન પહેલેથી છે. એવું નથી કે અહીંયા અવતાર લે આવે પછી ભગવાન થાય. ભગવાન પહેલેથી છે, એ જ ભગવાન રહેવાના છે અને ભવિષ્યમાં એ જ ભગવાન હશે. બહુ એ બધી માથાકૂટમાં પડવાની જરૂર નથી. તમે ગીતા ભાગવત જેવા શાસ્ત્રોનું થોડું અધ્યયન કરો તો સ્પષ્ટ સમજમાં આવશે ભક્તો કે આ સંસારની અંદર ભગવાન કોણ છે. તમે જુઓ ગજેન્દ્રના જીવનમાં સંકટ આવ્યું, ગજેન્દ્રએ કોને બોલાવ્યા? ભગવાન હરિ નારાયણને બોલાવ્યા. અજામિલને મૃત્યુ સમયે યાદ આવી ભગવાનને કોને બોલાવ્યા? નારાયણનું નામ લીધું. તમે કોઈ પણ ભક્તનું જીવન જોવો જેને ભક્તિને સફળ કરી છે, જે લોકો અભયપદને પ્રાપ્ત થયા છે, એ પ્રત્યેક લોકો કૃષ્ણ અથવા એ કૃષ્ણના જે એક્સપાન્શન છે વિષ્ણુ નારાયણ ઇત્યાદિ આ બધાનું ભજન કરે છે. અને ગીતામાં સ્પષ્ટ કૃષ્ણ કહે છે કે જે લોકોની બુદ્ધિ માયા દ્વારા હરાઈ ગઈ છે, માયાએ જેની બુદ્ધિને નષ્ટ કરી દીધી છે, એ જ લોકો સંસારમાં બીજા બીજાની ભક્તિમાં મથે છે. અને એવું નથી કે ઇસ્કોન વાળા કહે છે કૃષ્ણ ભગવાન છે એટલે ભગવાન છે, એનું પ્રમાણ છે શાસ્ત્રની અંદર. ઘણા લોકો વાતો કરે આને ભગવાન કહેવાય, ઓલાને ભગવાન મનાય, પણ પ્રમાણ કોઈની પાસે નથી. આ ભક્તિ વેદાંત સ્વામીની લખેલી વાતો, એમના શબ્દ, સુખદેવ ગોસ્વામીના શબ્દ છે કે કથા સાંભળવી હોય ભગવાન હરિ નારાયણ કે કૃષ્ણની સાંભળવી જોઈએ. અને માની લો એક પ્રશ્ન હજી મનમાં થાય કે ના ના, અમે તો જેને માનવી છે એ જ ભગવાન છે. જો તમે માનો છો એ ભગવાન હોત તો સુખદેવ ગોસ્વામી દશમ સ્કંદમાં એની કથા ન કરે. કૃષ્ણની કથા શા માટે કીધી? અને એવા વ્યક્તિને જેને 7 દિવસમાં મરવાનું હતું અને 4 દિવસ એના જીવનમાંથી નીકળી ચુક્યા છે, એ વ્યક્તિને સુખદેવ ગોસ્વામી કૃષ્ણની કથા સંભળાવે છે. જો કૃષ્ણ સિવાય કોઈ મોટું કે કૃષ્ણની સમાન કોઈ ભગવાન જો આ સંસારમાં હોત તો સુખદેવ ગોસ્વામી નિશ્ચિત એ પરીક્ષિત મહારાજને એની કથા સંભળાવે. એટલા માટે જો આપવા માટે તો અનેક પ્રમાણ છે શાસ્ત્રોમાંથી, પણ બુદ્ધિમાન વ્યક્તિ જે હોય ને એને ઈશારો કાફી છે. કારણ ભાગવતમાં અનેક જગ્યાએ લખવામાં આવ્યું છે કૃષ્ણથી ઉપરની વાત છોડો, કૃષ્ણની સમાન કોઈ ભગવાનના સંસારમાં નથી. કારણ કૃષ્ણ જ પહેલેથી ભગવાન છે, અત્યારે એ જ ભગવાન છે અને ભવિષ્યમાં એ જ ભગવાન રહેવાના છે. તો અહીંયા કદાચ પૃથ્વી લોક ઉપર કોઈ ઉપાડો લે થોડોક કે ના ના, અમે જેને માનવી છીએ, અમે જેની પૂજા કરવી છે એ જ ભગવાન માનો. જ્યારે તમારું આ શરીર છૂટશે મૃત્યુ પછી તમને ખબર પડશે આ સંસારમાં ભગવાન કોણ છે. ઘણા લોકો દેવી દેવતાઓને માનતા હોય, અમારા ઓલા માતાજી ભગવાન છે, અમારા ઓલા દાદા ભગવાન છે. એ 33 કરોડ દેવી દેવતાઓનો રાજા છે ઇન્દ્ર, અને એ ઇન્દ્રને કેટલી ભી પડવાની છે એ આપણે આજની કથામાં જોવાનું છે. કે જેને ભગવાન માનીને આપણે કૃષ્ણને ભગવાન નથી માનતા, એ દેવતાઓને વારંવાર કેટલી તકલીફ પડે છે. આ જેટલા દેવી દેવતા, 33 કરોડ દેવી દેવતા છે, એનો રાજા છે ઇન્દ્ર, અને એ ઇન્દ્રને કેટલી મુશ્કેલી પડે છે. તો પંચમ મન્વંતરનું વર્ણન કરતા સુખદેવ ગોસ્વામી કહે છે કે ગજેન્દ્ર મોક્ષની કથા એટલી અદભુત છે પરીક્ષિત, એ કથાઓને શ્રવણ કરવાથી જીવનના તમામ પાપ નાશ થાય છે, જીવનના બધા દુઃખ નાશ થાય છે. એટલા માટે ભગવાનની કથાઓને નિત્ય નિરંતર સાંભળતા રહેવું જોઈએ. અને એક વસ્તુ યાદ રાખો કે જ્યારે જ્યારે મન્વંતર બદલાય, માનો પહેલા મન્વંતરમાંથી બીજો મન્વંતર આવે, તો પ્રત્યેક મન્વંતરમાં 7 વસ્તુ બદલાય છે. સૌથી પહેલા એ મન્વંતરના જે રાજા છે મનુ મહારાજ, એ બદલાઈ જાય. ત્યાર પછી ઇન્દ્ર બદલાય. આપણને એમ હોય કે ઇન્દ્ર પહેલેથી બન્યો છે એનો, એવું નથી. પ્રત્યેક મન્વંતરમાં ઇન્દ્રના પદ ઉપર એક નવા જીવને બેસાડવામાં આવે છે. ઇન્દ્ર જે છે એ કોઈ વ્યક્તિનું નામ નથી. ઇન્દ્રનું સ્વર્ગમાં એક સિંહાસન છે, એ સિંહાસનનું નામ છે ઇન્દ્ર. એની ઉપર જે બેહે એને કહેવાય ઇન્દ્ર. આપણી ભાષામાં સમજાવું તો, તમે જે ફેક્ટરીઓમાં કામ કરો છો, ત્યાં કારીગરો હોય, મેનેજરો હોય, શેઠ હોય, હે ને? તો મેન ઓફિસમાં જઈને ખુરશી જોવો, ખબર પડે ને કે અહીં જે બેહતા છે એ શેઠ, હે ને? એ શેઠને જઈને પૂછવું ન પડે કે આમાં શેઠ કોણ છે, એ ખબર જ હોય. મેન ખુરશી ઉપર જે બેઠા હોય એ શેઠ હોય. એમ સ્વર્ગની અંદર એક સિંહાસન છે, એક ખુરશી છે, એની ઉપર જે બેસે એ ઇન્દ્ર. અત્યારે જે ઇન્દ્ર છે ને એનું નામ શક્ર છે. પ્રત્યેક મન્વંતરમાં ઇન્દ્ર બદલાય છે. અને ત્યાર પછી સપ્તર્ષિ, 7 ઋષિઓ જે છે, એ મનુ મહારાજને અને ઇન્દ્રને વેદોની અંદરથી વાંચન કરી અને શીખવાડે છે કેવી રીતે રાજ કરવું જોઈએ, કેવી રીતે આચરણ કરવું જોઈએ. તો એ 7 ઋષિઓ બદલાય છે. અને 7 ઋષિઓની સાથે સાથે જે દેવતાઓ છે એ બદલાય છે. જો મનુ મહારાજ બદલાય છે, મનુ મહારાજની સાથે સાથે ઇન્દ્ર બદલાય છે, 7 ઋષિઓ બદલાય છે, અને પ્રત્યેક મન્વંતરમાં ભગવાનનો એક અવતાર થાય છે. જે મન્વંતર અવતાર, જે આપણે સાંભળ્યું કે 5મા 4થા મન્વંતરમાં ભગવાન હરિના રૂપમાં પ્રગટ થયા હતા, અને 5મા મન્વંતરની અંદર ભગવાન વૈકુંઠ નામનો અવતાર લે છે. વૈકુંઠ નામ ભગવાનનું એટલા માટે પડ્યું કારણ કે જ્યારે ભગવાનનો આ 5મા મન્વંતરમાં અવતાર થયો ત્યારે કહે છે, પત્ની વિકુંઠા શુભ્રસ્ય વૈકુંઠે સુર સત્તમે. શુભ્ર નામના એક દેવતા હતા, એ શુભ્ર નામના દેવતાની પત્ની વિકુંઠા, અને વિકુંઠાના ગર્ભથી ભગવાનનો જન્મ થયો એટલે એનું નામ થયું વૈકુંઠ. પણ બહુ એક સુંદર શ્લોક આમાં સુખદેવ ગોસ્વામી કહે છે કે આનું નામ વૈકુંઠ શા માટે પડ્યું. એનું એક કારણ એ છે કે એમણે જે વૈકુંઠ લોક છે, પોતાનું ધામ વૈકુંઠ નામનો જ્યારે અવતાર થયો ત્યારે એણે પોતાનું ધામ ઉતાર્યું એની સાથે. અને ધામ શા માટે ઉતાર્યું? તો કહે છે, દેવ્યા રમયા પ્રાર્થ્ય માને ન. ભગવાન વિષ્ણુના પત્ની જે છે લક્ષ્મીજી, એ લક્ષ્મીજીએ કીધું કે પ્રભુ, તમે વારી ઘડી અહીંયા અવતાર લ્યો છો, આ વખતે તમે તમારા ધામને ઉતારો. અને લક્ષ્મીજી કઈ ગાંડા નો થઈ ગયા એમનામ, કે ભગવાનને કહી દીધું, હાલો આપણા ઘરને લઈને હારે જવું છે. હે, માની લો આપણે કઈ ફરવા જવું હોય અને આપણા ઘરવાળા કે નહીં, આપણું ઘર હારે લઈ લે, આપણે ન લઈ જઈએ કે, પણ આ તો ભગવાન છે ને. પણ લક્ષ્મીજીનો એક બહુ મોટો ઉદ્દેશ હતો આની પાછળ. શું ઉદ્દેશ હતો? કે જો ભગવાનનું ઈ અપ્રાકૃત ધામ જે છે એને આ બ્રહ્માંડમાં જો અવતરિત કરવામાં આવે તો અહીંયાના લોકો જોઈ શકે કે ભગવાનના ધામની શું મહિમા છે, એ ધામનો શું પ્રભાવ છે, એ ધામ કેવું છે એ બતાવવા માટે લક્ષ્મીજીએ કીધું કે તમે તમારા ધામને અહીંયા અવતરિત કરો. અને લક્ષ્મીજીની પ્રાર્થના સાંભળી ભગવાને પોતાના ધામ વૈકુંઠને અવતરિત કર્યું. અને વૈકુંઠ ક્યાં હશે તમે જાણો છો? આ આ બ્રહ્માંડની અંદર ક્ષીર સમુદ્રમાં શ્વેત દીપ છે, એ શ્વેત દીપ એ જ વૈકુંઠ છે. તો આપણામાંથી પ્રશ્ન થાય, પ્રભુજી અમે તો નથી ક્ષીર સમુદ્ર ભાળ્યો કે નથી શ્વેત દીપ ભાળ્યો, આ તમે એડ્રેસ આપો છો પણ જવું કેમ? એ જવા માટે એક જ વાહન છે અને એ છે ભક્તિ. અને એમાંય કળિયુગની અંદર કેવલ ભગવાનનું નામ મહામંત્ર કોઈ જપી લે તો એ વ્યક્તિ ભગવાનના ધામમાં જઈ શકે છે. અને ક્ષીર સમુદ્રમાં જવાની જરૂર નથી, હૃદયમાં જો શ્રદ્ધા હોય પ્રેમ હોય. અહીંયા જ યુપીની અંદર વૃંદાવન છે, પશ્ચિમ બંગાળમાં માયાપુર છે, ઓરિસ્સામાં જગન્નાથપુરી છે. ભાવ જો હૃદયમાં હોય ને તો ધામના દર્શન આજે થઈ જાય. પણ ધામને જોવાની ક્ષમતા નથી આપણામાં. એટલે ગોકુળ જાય, મથુરા જાય ને પાછા આવીને કે ત્યાં તો બહુ ગંદકી છે. ગંદકી મથુરામાં નથી, તમારી આંખોમાં છે, તમારા હૃદયમાં ગંદકી પડી છે. કારણ કે જેવું હૃદય હોય એવું દેખાય. કમળો થઈ ગયો હોય એને બધું પીળું દેખાય, તમે કહો દુનિયા પીળી છે? હે? તો જે વ્યક્તિમાં ભક્તિ નથી એ સ્પિરિચ્યુઅલ માને આધ્યાત્મિક વસ્તુઓને ક્યારેય ન જોઈ શકે. કારણ આધ્યાત્મિક વસ્તુઓને જોવા માટે મન અને બુદ્ધિ સાફ હોવું જોઈએ, હૃદય એકદમ શુદ્ધ હોવું જોઈએ. તો આવી રીતે ભગવાને એ પાંચમા મન્વંતરમાં એ પોતાનો લોક અહીં અવતરિત કર્યો. પણ અમારા ગુરુ મહારાજ કહે છે કે વૈકુંઠના વિષયમાં વિચાર કરવો એ આજના લોકો માટે કલ્પના છે. ઘણા લોકો કહે છે ભગવાન જેવું કઈ છે નહીં, ભગવાનનું ધામ નથી. લક્ષ્મીજી કે આવા લોકોને દેખાડવા માટે તમે અવતરિત કરો અહીંયા, નહીતર કળિયુગના લોકો કહે છે ભગવાન તો નિરાકાર છે. હે? ભગવાનનો કોઈ આકાર નથી, ભગવાનનું કોઈ રૂપ નથી, બસ ભગવાન એક પ્રકાશ છે, એક નિરાકાર છે. આંખ બંધ કરીને બેસી જાઓ અને જે સામે પ્રકાશ દેખાય એ જ ભગવાન. પણ લક્ષ્મીજીએ કીધું કે એવા મૂર્ખ લોકોને બતાવો કે તમારું એક સ્વરૂપ છે, તમે એક વ્યક્તિ છો. આવું આ સંસારને દર્શન કરાવવા માટે એ લક્ષ્મીજીની ઈચ્છા હતી કે ભગવાનનું ધામ અહીંયા અવતરિત થાય. અને ભગવાન લાવ્યા એમના ધામને. અને રમાનો એક અર્થ થાય આનંદ આપવા વાળી. રમા એટલે જે ભગવાનને તે રમણ કરાવે છે, ભગવાનને જે આનંદ પ્રદાન કરે છે એનું નામ છે રમા. અને એટલા માટે સુખદેવ ગોસ્વામી આગળના શ્લોકમાં કહે છે તસ્ય અનુભાવ ચગુણાહા પરમ ઉદયા. તસ્ય અનુભવ અર્થાત ભગવાન પોતાના શક્તિ સામર્થ્ય બધું બતાવવા માટે વિવિધ પ્રકારના અવતાર લે છે. અને કહે છે કથિત યહ વિષ્ણુ, હે પરીક્ષિત મહારાજ, ભગવાનની શક્તિ શું છે, એનું સામર્થ્ય શું છે, એની ગુણ, એની સમૃદ્ધિ, આ બધાનું વર્ણન મેં તમને પહેલા ત્રીજા સ્કંદમાં કરી દીધું છે. ક્યારે? તો જયારે હિરણાક્ષ અને હિરણ્યકશિપુના વધની કથા કરી તો ભગવાને પોતાનું બળ દેખાડ્યું, કે ભગવાને બતાવ્યું કે મારી અંદર કેટલી ક્ષમતા છે, કેટલી શક્તિ છે. ભગવાનના ગુણ પ્રહલાદ મહારાજના પ્રસંગમાં ભગવાને બતાવ્યું, નરસિંહ દેવના રૂપમાં પ્રકટ થયા અને પ્રહલાદની રક્ષા કરી. કારણ ભગવાનનો એક ગુણ છે કે પોતાની પ્રતિજ્ઞા કદાચ તૂટવી હોય તો ભલે તૂટી જાય પણ મારા ભક્તનો ક્યારેય વાળ વાંકો ન થવો જોઈએ. ભગવાનની ભક્ત વત્સલતા એક ગુણ જે છે એ પ્રહલાદ મહારાજના પ્રસંગમાં પ્રકટ થયા છે. અને સાતમા સ્કંદમાં પ્રહલાદ મહારાજની કથા સુખદેવ ગોસ્વામી કહી ચૂક્યા છે. ત્યાર પછી કહે છે કે ભગવાન આવી લીલાઓ શા માટે કરે છે? ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે ભગવાન સર્વ સમર્થ છે, પોતાના ધામમાં બેઠા બેઠા બધું કરી શકે, છતાં અહીંયા આવીને રાવણને મારવા જાય, બીજા ત્રીજાને મારવા જાય, આવું બધું ભગવાન શું કામ કરે છે? તો એના માટે કહે છે કે ભગવાન લીલાઓ એટલા માટે કરે છે કે એ લીલાઓને સાંભળવાથી, એ લીલાઓને જોવાથી લોકોને ખબર પડે કે ભગવાનનું બળ કેટલું છે, ભગવાનનું સામર્થ્ય કેટલું છે. હવે તમે વિચારો, કાલે આપણે જે કાળની ગણતરી કરી અને બ્રહ્માજીના 100 વર્ષ જે જોયા, હવે એ બ્રહ્માજી 100 વર્ષના થાય ત્યારે ભગવાનનો એક શ્વાસ થાય, હવે તમે માપ કાઢો ભગવાનની હાઈટ કેટલી છે. તો ભગવાનની લીલા દ્વારા ખબર પડે, ભગવાન જો અહીંયા આવીને લીલા ન કરે તો એની કથા ન લખાય, અને જો કથા ન લખાય તો ભગવાનના વિષયમાં તમને કોણ બતાવશે? કારણ કે ભગવાન એક પછી એક આટલા અવતાર લે છે, અહીંયા લીલાઓ કરે છે, ભક્તો એની કથા કરે છે, અને તોય મૂર્ખાઓ એમ કહે છે કે ભગવાન જેવી કોઈ વસ્તુ નથી. લ્યો, જો હાવ ભગવાન લીલા ન કરતા હોત તો આવડાનું શું થાત? એટલા માટે ભગવાન લીલા અવતાર. તો પરીક્ષિત મહારાજ કહે છે કે કામ કરો તો એના ગુણોનું વર્ણન કરો. સુખદેવ ગોસ્વામી કહે છે, એ હું આગળ કરી ચુક્યો છું, પણ એક બહુ સુંદર વાત સુખદેવ ગોસ્વામી કહે છે, સાંભળો પરીક્ષિત. જો કોઈ વ્યક્તિ પૃથ્વીના કણ ગણી શકે, માનો આજે આખી પૃથ્વી છે, એને તમે અનાજ દળવાની ઘંટીમાં નાખો, એટલે એક કલ્પના છે, બહુ મોટી ઘંટીમાં એનો લોટ કરી નાખો, હાવ તમે બાંધો છો ને ભાખરીનો રોટલાનો લોટ, એકદમ ઝીણો લોટ, અને એના કણને ગણવા માટે શિવજીને, બ્રહ્માજીને અને સરસ્વતીને બેહારો કે આ પૃથ્વીના કણ ગણો, તો સંભવ છે કે એક સમય એવો આવશે કે આ લોકો પૃથ્વીના કણને ગણી નાખે. પણ એવો કોઈ વ્યક્તિ આજ સુધી અનંત કોટી બ્રહ્માંડમાં નથી થયો જે એમ કહી શકે કે હું ભગવાનના ગુણોને બધા જાણું છું. કારણ અનંત ગુણ છે ભગવાનમાં, કોઈ વ્યક્તિ ભગવાનના ગુણને એકલો વર્ણન ન કરી શકે. જો કોઈ પૃથ્વીના કણને ગણી શકે તો ભગવાનના ગુણને ગણી શકે, આવું ક્યારેય સંભવ નથી. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે ભગવાનની અંદર અનંત ગુણ છે. એટલા માટે પાંચમા મન્વંતરમાં ભગવાનનો અવતાર થયો વૈકુંઠ નામથી, અને આ ભગવાનના ગુણોને દેવતાઓ બ્રહ્માજી શિવજી નિત્ય ગાતા રહે છે. અને ત્યાર પછી કહે છે છઠ્ઠા મન્વંતરમાં ચાક્ષુષ નામના રાજા મનુ થયા, અને એના પુત્રમાં પુરુષ સુદ્યુમ્ન વગેરે મુખ્ય હતા. સ્વર્ગમાં જે રાજા બન્યા ઇન્દ્ર, એનું નામ હતું મંત્રદ્રુમ, અને હવિષ્માન અને વિરક નામના સપ્તર્ષિઓ હતા. અત્યારે જે સપ્તર્ષિઓ તમે જુઓ છો, વશિષ્ઠ ઇત્યાદિ જે સપ્તર્ષિઓ છે, તો છઠ્ઠા મન્વંતરની અંદર સપ્તર્ષિઓ અલગ હતા, કારણ કે હરેક મન્વંતરમાં બદલાય છે. તો એક વાત તમે તમારા મનમાં ક્લિયર બેસાડો કે એક મનુ, મનુના પુત્રો, ઇન્દ્ર, દેવતાઓ, સપ્તર્ષિ અને ભગવાન, આટલી વસ્તુ પ્રત્યેક મન્વંતરમાં બદલાઈ જાય છે. તો એ સમય તે છઠ્ઠા મન્વંતરમાં કે છે તત્ર અપી દેવ સંભૂત્યા વૈરાજ નામના એક દેવતાની પત્ની, જેનું નામ દેવ સંભૂતિ હતું, અને એ દેવ સંભૂતિને એક પુત્ર થયો જેનું નામ થયું અજીત. ભગવાનના છઠ્ઠા મન્વંતરનો અવતાર થયો જેમાં ભગવાનનું નામ હતું અજીત. આ અજીત નામના અવતાર લઈ અને કહે છે પયોધિમ યેન નિર્મથ્ય સુરાણામ સાધિતા સુધા સુબ્રમાણ અંભસિદ્ધિત કુર્મ રૂપેણ મંદર. સુખદેવ ગોસ્વામી કહે છે યેન પયોધિ, અજીત નામનો અવતાર લઈ ભગવાને સમુદ્રનું મંથન કર્યું, ક્ષીર સમુદ્રને મથ્યો. હવે આ ક્ષીર સમુદ્ર તમે ક્યારના સાંભળો છો, તમને કદાચ એમ થતું છે આ ક્ષીર સમુદ્ર શું છે? ક્ષીરનો અર્થ થાય દૂધ, અને સમુદ્ર એટલે સાગર, એક દૂધનો સમુદ્ર છે. હવે આ વાતને મનમાં બેહારવી બહુ અઘરી છે, આપણે ખારા પાણી સિવાય બીજો ભાળો નથી. પ્રિયવ્રત મહારાજે સાત સમુદ્રનું નિર્માણ કર્યું છે, એમાં એક છે ક્ષીર સમુદ્ર, દૂધનો સમુદ્ર છે. એક ખારા પાણીનો સમુદ્ર છે, એક મીઠા પાણીનો સમુદ્ર છે, એક શેરડીના રસનો સમુદ્ર છે, એક છાશનો સમુદ્ર છે, અને એક ઘીનો સમુદ્ર છે. હવે આ બધું જો તમારે સમજવું હોય તો ભાગવતના પંચમ સ્કંદમાં બધું વર્ણન વિસ્તારથી આપવામાં આવ્યું છે. તો અહીંયા સુખદેવ ગોસ્વામીએ કીધું કે એ જે ક્ષીર સમુદ્ર છે, એ ક્ષીર સમુદ્રનું મંથન કર્યું, અને ક્ષીર સમુદ્રનું મંથન કરી સુરાણામ સુધા સાધિતા, અર્થાત દેવતાઓને અમૃત પીવડાવ્યું. જુઓ બહુ સુંદર શબ્દ છે આ સમજવા જેવો, દેવતાઓને અમૃત પીવડાવ્યું, એનો અર્થ શું છે? દેવતાઓ હાથે નહોતા પી શકતા? નહીં, દેવતાઓને અમૃત પીવડાવવા માટે ભગવાને મોહિની નામનો અવતાર લીધો, અને કહે છે અંભસી બ્રહ્મમાણ મંદર કુર્મ રૂપેણ, અને એ મંદરાચલને એ સમુદ્રમાં સ્થિર રાખવા માટે ભગવાન કચ્છપના રૂપમાં, કુર્મના રૂપમાં પ્રગટ થયા, અને આવી રીતે સમુદ્ર મંથન કર્યું. એક શ્લોકમાં આખા સમુદ્ર મંથન ની કથા સુખદેવ ગોસ્વામીએ કોકડું વાળી દીધું, એક જ શ્લોકમાં આખી કથા. ત્યારે પરીક્ષિત મહારાજે કીધું, ઉભા રહ્યો હેને શ્રી રાજો વાચ કે છે, યથા ભગવતા બ્રહ્મન મથિત ક્ષીર સાગર યદર્થવા યદશ્ચાદ્રીમ દધારા છ અંબુરાત્મના. તમે અમને ઈ બતાવો કે આ આ શા માટે સમુદ્ર મંથન થયું હતું, પહેલો પ્રશ્ન પરીક્ષિત મહારાજ પૂછે છે, અને કયા કારણથી ભગવાને મંદરાચલને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો હતો. તો એક પ્રશ્ન બીજો મનમાં થાય કે શું પરીક્ષિત મહારાજને આ ખબર નહોતી કે સમુદ્ર મંથન થયું હતું, ભગવાને પર્વતને ધારણ કર્યો હતો? પરીક્ષિત મહારાજ બધું જાણતા હતા, પણ સમુદ્ર મંથનનું પ્રયોજન અને એનું કારણ આ બે વસ્તુ પરીક્ષિત મહારાજને ખબર નહોતી, એટલે એમણે આ પ્રશ્ન કર્યો. હવે એમને ખબર જ હતી ને કે સમુદ્ર મંથન શું કામ થયું હતું, અમૃત માટે. નહોતા જાણતા પરીક્ષિત મહારાજ? જાણતા હતા, છતાં પ્રશ્ન કરી રહ્યા છે, કારણ કે આ લીલાનું પ્રયોજન અને એનું કારણ શું છે એને જાણવું હતું. તો કારણ એ પ્રયોજન એ હતું કે પ્રયોજન આમ તો આપણે સાંભળી લીધું કે સમુદ્ર મંથન થયું અમૃત મેળવવા માટે, પણ પરીક્ષિત મહારાજ કહે છે મારે વિસ્તારથી સાંભળવું છે. જુઓ, ચૌદ મન્વંતરનું જે વર્ણન સુખદેવ ગોસ્વામીએ કર્યું એમાં બે કથા પરીક્ષિત મહારાજે વિસ્તારથી સાંભળી છે, એક ગજેન્દ્ર મોક્ષની કથા અને બીજી આ સમુદ્ર મંથન. તો કારણ એ હતું કે ભાઈ દેવતાઓ સંકટમાં હતા, સંકટમાં હતા તો ભગવાન અજીત તો હાજર હતા, છતાં કાચબાનો અવતાર શું કામ લીધો? શું કારણ હતું? શું એની સંકલ્પ શક્તિથી ભગવાનની ન કરાવી શકે? દેવતાઓને જો મદદ કરવી હોય તો ભગવાન એના ધામમાં બેઠા બેઠા સૂર્યને જો હવામાં સ્થિર રાખી શકતા હોય, અનંત કોટી બ્રહ્માંડને કારણ સમુદ્રમાં તરાવી શકતા હોય, તો એ ભગવાન સંકલ્પ શક્તિથી દેવતાઓને ન જીતાવી શકે? એના માટે સમુદ્ર મંથન કયા કારણથી થયું એ કારણ મારે જાણવું છે. આ પ્રશ્ન હતો પરીક્ષિત મહારાજનો. જો ભાગવતની અંદર પ્રશ્ન અને ઉત્તર એટલા માટે છે કે લીલાઓનું જે તત્વ છે એ મૂળ તત્વ આપણને સમજાય. અને ભક્તો, આ સમુદ્ર મંથનના પ્રસંગને સમજવા માટે તે આ સાત દિવસ બહુ ઓછા છે, કારણ કે હું જે કાંઈ તમારી સામે અત્યારે પ્રસ્તુત કરું છું એ માત્ર સંસ્કૃતના શ્લોકોનું અનુવાદ છે, આમાં કોઈ ટીકા કે એવું કાંઈ નથી. હજી જો આચાર્યોના માધ્યમથી આ કથાઓને સાંભળવામાં આવે તો લગભગ 7 મહિના વયા જાય, રોજ અહીંયા આવીને સાંભળો ને તો કદાચ આ સમુદ્ર મંથનને ઠીક ઠીક સમજી શકાય. કારણ ભગવાન જેમ અનંત છે, હરિ અનંત હરિ કથા અનંતા, એમ ભગવાનની કથા એ અનંત છે. તો પ્રશ્ન એક છે કે ભગવાન આ બધા અવતારો શું કામ લે છે? ભગવાન પોતાના ધામમાં બેઠા બેઠા બધું કરી શકે, પણ ભગવાન પોતાનું બળ, પોતાનું સૌંદર્ય, પોતાનું સ્વરૂપ આ જગતને બતાવી અને આ સંસારના જે માયાબદ્ધ જીવ છે એને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરે છે. ભગવાન એવું ચાહે છે કે બધા જીવ એમને પ્રેમ કરે, બધા જીવ એમની બાજુમાં આવે, અને એવા જીવોને આકર્ષિત કરવા માટે ભગવાન જ્યારે કોઈ લીલા કરે એ લીલાને વેદવ્યાસ મહારાજ લિપિબદ્ધ કરે છે, વેદવ્યાસ મહારાજ લખે છે એ લીલાઓને. અને બીજા શ્લોકમાં પરીક્ષિત મહારાજ કહે છે, સાથે સાથે એ પણ બતાવો કે ભગવાને એક સ્ત્રીનો અવતાર શું કામ લીધો. આ કથાના અંતમાં આવશે, ભગવાન મોહિનીના રૂપમાં પ્રગટ થયા હતા. તો પરીક્ષિત મહારાજ કહે છે, એ બતાવો કે એ સમુદ્ર મંથન લીલા થઈ તો કહે છે કિંચ અન્યત અભવત, ન્યા કંઈક બીજું થયું હતું. બીજું એટલે કે ભગવાને ખાલી સમુદ્ર મંથન કરાવ્યું નહીં, અસુરો એ અમૃતને લઈને ભાગી ગયા તો અસુરો પાસેથી અમૃત લઈ અને ભગવાને કેવી રીતે દેવતાઓને પીવડાવ્યું એ ભગવાનના બધા કર્મની તમે અહીંયા વ્યાખ્યા કરો, આ બધું અમને બતાવો. કારણ સુખદેવ ગોસ્વામી પૂછે, માનો કે તમારે આટલું બધું શા માટે સાંભળવું છે? તો પરીક્ષિત મહારાજ કહે છે, મને આમાં આનંદ આવી રહ્યો છે, સુખ થઈ રહ્યું છે. તો પ્રશ્ન થાય, શું પરીક્ષિત મહારાજ પહેલા દુઃખી હતા? હા, જ્યારે એને પરીક્ષિતનું શરીર નહોતું મળ્યું, અર્થાત એની પહેલાના જેટલા શરીરો હતા એ પ્રત્યેક શરીરમાં એમને કંઈક દુઃખ સહન કરવા પડ્યા છે. અને આપણે બધાય કરીએ છીએ, જે મનુષ્ય શરીર આપણને અત્યારે મળ્યું છે આમાં આપણને દુઃખ થાય છે. તો એ દુઃખથી મારી નિવૃત્તિ થઈ રહી છે, મને આનંદ આવી રહ્યો છે. પરીક્ષિત મહારાજ કહે છે, એટલે તમે મને સંભળાવો. ત્યારે સુદ ગોસ્વામી કહે છે, સંપ્રિષ્ટો ભગવાન એવ દ્વેપાયન સુતો દ્વિજા અભિનંદ્ય હરેર્વીર્યમ અભ્યાચષ્ટું પ્રચક્રમે. પરીક્ષિત મહારાજનો આ પ્રશ્ન સાંભળી સુખદેવ ગોસ્વામી પ્રશ્નનું અનુમોદન કર્યું અને ત્યાર પછી પ્રસન્ન થઈ અને સુખદેવ ગોસ્વામીએ કીધું, શ્રી શુક ઉવાચ, એક વખત યુદ્ધ થયું, જે યુદ્ધને દેવાસુર સંગ્રામના નામથી ઓળખવામાં આવે છે. મતલબ કે દેવતાઓ અને અસુરો વચ્ચે જે કઈ યુદ્ધ થયા કરે છે એને દેવાસુર સંગ્રામ કહેવામાં આવે છે. અને ઈ યુદ્ધમાં બન્યું એવું, યદા યુદ્ધે શીત આયુધે અસુરે બધ્યમાના દેવાહા ગત અસવ નિપતિતા ભૂયસ ન ઉત્તિષ્ઠેરન સ્મ. ઈ દેવતા અને અસુરના યુદ્ધમાં અસુરો જેટલા જેટલા દેવતાઓને મારતા હતા, ઈ મરી ગયેલા કોઈ દેવતા ફરીને પાછા ઉઠતા નહોતા. મતલબ યુદ્ધ જે છે એ આકાશમાં ચાલી રહ્યું હતું, ત્યાંથી જે દેવતા પડે એ લખ્યું છે ગત અસવ નિપતિતા, એમાંથી કોઈ દેવતા ફરીને જીવિત ન થઈ શક્યા. અને એવું ભયંકર યુદ્ધ થયું ત્યારે પરીક્ષિત મહારાજે પૂછ્યું કે આ અસુર અને દેવતાઓ વચ્ચે યુદ્ધ શા માટે થયું, શું કારણ હતું જેનાથી આ બેને લડવું પડ્યું. એ સમયે સુખદેવ ગોસ્વામી કહે છે કે એકવાર દુર્વાસા ઋષિ છે, જે તમે જાણો છો ક્રોધ આપવામાં એકદમ એક્સપર્ટ છે, એ દુર્વાસા ઋષિ ભગવાનને મળવા માટે વૈકુંઠ લોકમાં ગયા. વૈકુંઠ લોકની અંદર જઈ અને ભગવાનને પ્રણામ કર્યા, ભગવાનની સ્તુતિ કરી, ભગવાનને પ્રસન્ન થઈ અને એક ફૂલની માળા દુર્વાસાજીને પહેરાવી. પોતાના ગળામાં જે ભગવાન જે માળાને ધારણ કરે છે એ માળા ભગવાને દુર્વાસાજીના ગળામાં નાખી. દુર્વાસાજી પ્રસન્ન થતા થતા આવતા હતા. જો માળા ધારણ કરવી ને એ એક બહુ મોટું સૌભાગ્ય છે. ઘણી વાર આ ભક્તો જે છે એ કોઈને માળા પહેરાવે તો લોકો શું કરે છે, એ માળા જેવી એની ડોકમાં નાખે એટલે તરત કાઢીને મૂકી દે. ઓલા નેતા કેમ પહેરાવતા હોય, નેતાઓની આદત હોય, તેમ માળા પહેરાવો તરત કાઢીને મૂકી દે. ભગવાનની માળામાં અને નેતાઓને પહેરાવેલી માળામાં બહુ અંતર છે ભક્તો. ભગવાનને અર્પણ થઈને આવેલી જે માળા છે એ માળા એ તે સાક્ષાત ભગવાનના જેટલી જ કૃપા પાત્ર હોય છે. અર્થાત ભગવાનને સ્પર્શ થઈને આવેલી કોઈ પણ વસ્તુ જેને નિર્માલ્ય કહેવામાં આવે છે એને ગ્રહણ કરવું એક બહુ મોટું સૌભાગ્ય છે, એ ભગવાનની કૃપા છે. દુર્વાસાજીને થયું કે મને જે કૃપા મળી છે લાવન થોડીક ઇન્દ્ર નહીં આપું. ઐરાવત ઉપર ઇન્દ્ર આવતા હતા, દુર્વાસાજી એ માળા ઇન્દ્રના ગળામાં નાખી. પણ ઇન્દ્ર સ્વર્ગનો રાજા, અને જો પદ જેની પાસે હોય, અહંકાર તો એને હોવાનો, કારણ કે ગોસ્વામી જે લખ્યું છે કે સંસારમાં એકય વ્યક્તિ એવો આજ સુધીમાં જન્મ નથી થયો કે એને પદ મળે અને પછી અહંકાર નો આવ્યો હોય. દક્ષ પ્રજાપતિમાં બહુ ગુણ હતા અને એના ગુણને જોઈ અને બ્રહ્માજીએ એને પ્રજાપતિ બનાવ્યા. અને જેવા પ્રજાપતિ બનાવ્યા, હવે શિવજીએ પ્રણામ ન કર્યા એને, કથા તમે જાણો છો. શિવજીએ પ્રણામ ન કર્યા તો શ્રાપ મીંડ્યા આપવા શિવજીને, કે હું પ્રજાપતિ છું અને મને પ્રણામ નથી કરતો મારો જમાય છે છતાં. અહંકાર સ્વાભાવિક છે. તો ઇન્દ્રને થયું હું સ્વર્ગનો રાજા છું, આ દુર્વાસા જેવા ફક્કડ ઋષિઓ, આવા કરમાઈ ગયેલા ફૂલોની માળા, હું તો સોનાના હાર પહેરવા વાળો છું, સોનું પહેરવા વાળો સ્વર્ગનો રાજા, અને આ આ ફૂલની માળા મારા ગળામાં નાખે છે. ઇન્દ્ર એ માળા કાઢી અને પોતાનો જે હાથી હતો ઐરાવત, એ ઐરાવતના માથા ઉપર નાખી. હાથી તો એક પશુ છે, એને શું ખબર પડે. હાથી એ માળા સુંઢમાં લીધી અને એ માળા પગની નીચે કૂચડી નાખી અને દુર્વાસાજીનો મગજ ગયો. ભગવાને આપેલી વિજય માળા જેને કહેવામાં આવે છે, કે એ માળા જ્યાં સુધી ગળામાં હોય ત્યાં સુધી સંસારમાં કોઈ દિવસ પરાજય ન થાય એવી વિજય માળા, અને આમ હાથીના પગ નીચે તરત જ ઇન્દ્રને શ્રાપ આપી દીધો. ઇન્દ્ર, ભગવાનની માળાનું તે અપમાન કર્યું છે એટલે જા હું તને શ્રાપ આપી દઉં છું કે તારી સહિત 33 કરોડ દેવી દેવતાઓ શ્રીહીન થઈ જાય, અર્થાત તમારું સ્વર્ગ જે છે એ તમારા હાથમાંથી વયું જાય. જેવો સાધુ અને સંતોની હારે વાત કરવામાં બહુ ધ્યાન રાખવું પડે. દુર્વાસાની જેમ જો કોઈ શ્રાપ આપી દે પતન નિશ્ચિત છે. અને એવું સમજવાની જરૂર નથી, આ તો કળિયુગ છે, કળિયુગમાં થોડા શ્રાપ લાગે. હે, પણ વૈષ્ણવના પ્રભાવને તમે જાણતા નથી ભક્તો. ભગવાનનો ભક્ત કાંઈ બોલે પછી એને પૂરું ભગવાનને કરવાનું હોય. અર્જુનને ગમે ત્યારે મન થાય ને તો પ્રતિજ્ઞા લઈ લે, હાન થાય તો જયદ્રથને નહીં મારું તો હું અગ્નિ સમાધિ લઈ લઈશ, અશ્વત્થામાને નહીં મારું તો હું અગ્નિ સમાધિ લઈ લઈશ. ભગવાનના ભક્તો પ્રતિજ્ઞા લીધા કરે, પણ પૂરી એને ભગવાન કરે છે. એને પોતાના વચનને તોડી નહીં તે ભગવાન એની પ્રતિજ્ઞાઓ પૂરી કરે છે. અને દુર્વાસાજીએ કીધું કે શ્રીહીન થવાનું એટલે થાબુર્યું. અને ત્રિભુવનમાં ખબર પડી ઇન્દ્રને શ્રાપ મળ્યો છે. બલિ મહારાજે કીધું સેના કરો તૈયાર. વાટ જોઈને બેઠા હતા કે ક્યારે આપણો સમય આવે અને આ ઇન્દ્ર ઉપર આક્રમણ કરવી. જીવનમાં ટાઈમ હોય બધાનો, સમય આવે, અમુક સમય આવે ત્યારે વ્યક્તિ ઘા કરી લે. તો બલિ મહારાજ જોતા હતા કે આ દેવતાઓ ક્યારે ભૂલ કરે, ક્યારે નબળા પડે અને આપણે એની ઉપર આક્રમણ. દુર્વાસાજીનો શ્રાપ, બલિ મહારાજે પોતાની સેના સાથે સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું અને આક્રમણ કરી સ્વર્ગ જીતી લીધું. જો આ ખાલી કથાઓ ને વાર્તાઓ નથી, જે દેવી દેવતાઓને માનીને આપણે અહીંયા ઠેકડા મારવી છે ને, અમારા આ દેવતા ને અમારા ઓલા દેવતા, એને સ્વર્ગ છોડી છોડીને ભાગવું પડે છે. ક્યારે? જયારે અસુરો આક્રમણ કરે ત્યારે. આ પ્રમાણ છે ભાગવતનું. અને આપણે એને માની નહીં, અમારા ભગવાન ઈ તો ભગવાન ભાગે જ શું કામ વારી ઘડીએ. દેવી દેવતા જો ભગવાન હોય તો પછી પોતાની રક્ષા ન કરી શકે. અને જે વ્યક્તિ પોતાની રક્ષા ન કરી શકતો હોય એ તમારી શું કરવાનો છે? હવે આવું કદાચ કોઈ સાંભળશે ને પછી શું કે, ખબર, આ ઈસ્કોન વાળા છે ને દેવી દેવતાનું કાપે બહુ, આ કાપવાની વાત છે? સ્પષ્ટ ભાગવતમાં લખ્યું છે કે ઇન્દ્ર સહિત દેવી દેવતાઓને ભાગવું પડે છે. ક્યારે? અસુરોના આક્રમણથી. અને ઈ દેવી દેવતાઓને આપણે જ્યાં વહીના દેરા ઉભા કર્યા છે. સમજવું રહ્યું. ગીતામાં કૃષ્ણ કહે છે દેવી દેવતાઓનું અપમાન કરવું, એની નિંદા કરવી, આવું નથી કીધું. ભગવાન કહે છે કે તમારે ભક્તિ મારી કરવી જોઈએ. જો તમારે સ્વર્ગમાં જવું હોય તો દેવી દેવતાની ઉપાસના કરવી જોઈએ. જો તમારે પિતૃલોકમાં જવું હોય તો પિતૃની ઉપાસના કરવી જોઈએ. અને ભૂત પ્રેતના લોકમાં જવું હોય તો ભૂતની ઉપાસના કરવી જોઈએ. જેની ભક્તિ કરો એનું ફળ મળે, પણ ભક્તિ કેવળ ભગવાનની કરવામાં આવે છે. કારણ એ દેવી દેવતા હોય તે ભગવાનને આધીન છે. તો આવી રીતે અસુરોથી હારી ગયા, સ્વર્ગમાંથી ભાગવું પડ્યું. અને ઇન્દ્રએ એક મીટિંગ બોલાવી, બધા દેવતાઓને ભેગા કર્યા. અને બધા દેવતાઓને ભેગા કર્યા જેમાં વરુણદેવ મુખ્ય હતા. બહુ મોટી મીટિંગ થઈ, પણ મીટિંગમાં કાંઈ નિર્ણય ન આવ્યો કે શું કરવું, આ અસુરો હારે યુદ્ધ કરવું કે પછી આપણે હવે સ્વર્ગમાં જવાનું છોડી દેવું, કે હવે આલો આજ પછી ક્યારેય સ્વર્ગમાં જવાનું નથી, કેન્સલ રાખવું, શું કરવું. બધા દેવતાઓ મનમાં વિચાર કરવા માંડ્યા, પણ કોઈ નિર્ણય જ્યારે ન મળ્યો ત્યારે એણે વિચાર કર્યો, એક કામ કરો, આમનામ નિર્ણય નહીં મળે, તતઃ મેરો મૂર્ધની બ્રહ્મ સભામ સર્વ સજગમું, એક કામ કરો, આપણને જેને બધાએ બનાવ્યા છે ને એ બ્રહ્માજીની શરણમાં જાવી. તો એ ઇન્દ્ર અને એની સાથે 33 કરોડ દેવી દેવતા એ બધા મળીને ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પાસે ગયા, કઈ જગ્યાએ ગયા તો કહે છે તતઃ મેરો મૂર્ધની, અર્થાત મેરુ પર્વતના શિખર ઉપર ગયા. આપણે જેમ રહેતા હોય ડભોલીમાં, પણ આપણી ઓફિસ મૈદરપુરામાં હોય, એમ બ્રહ્માજી જે છે એ રહે છે બ્રહ્મલોકમાં. પણ બ્રહ્માજી આ આખા સંસારનું જે કંટ્રોલ કરે છે, આખા સંસારનું જે ધ્યાન રાખે છે, એ જગ્યા છે મેરુ પર્વતનું શિખર. એ મેરુ પર્વતના શિખર ઉપર બ્રહ્માજીની ઓફિસ છે. અને કેવડી છે જાણો છો? 1,00,000 યોજન ઓરસ ચોરસ ફેલાયેલી છે. 1,00,000 યોજન એટલે 1 યોજન એટલે 8 કિલોમીટર થાય. હવે આપણને એમ કે પર્વતની અણી એટલે આમ હોય ટોચ, તો ન્યા કેમ બ્રહ્માજી રહેતા હોય છે? મેરુ પર્વતનું શિખર સપાટ છે. તો એ મેરુ પર્વતના શિખર ઉપર બ્રહ્માજીની ઓફિસ છે. અને એ બ્રહ્માજીની ઓફિસમાં આવે, એ બ્રહ્માજી ક્યારેક ક્યારેક ને આવે છે. પણ દેવતાઓને ખબર હશે કે બ્રહ્માજી આજે ઓફિસમાં છે. બધા બ્રહ્માજી પાસે ગયા, પ્રણતઃ સૌથી પહેલા એક આદર્શ સ્થાપિત કરે છે કે આપણાથી મોટા વ્યક્તિઓને જ્યારે મળવા જાવી ત્યારે સૌથી પહેલા એને પ્રણામ કરવા જોઈએ. બધા દેવતાઓએ બ્રહ્માજીને પ્રણામ કર્યા અને પ્રણામ કરી વિજ્ઞાપયાન ચક્રુઃ, પોતાની જે જે કઈ મુશ્કેલી હતી એ બધી બ્રહ્માજી આગળ રજૂ કરી. અને જો ઇન્દ્ર રાજા છે એટલે ખોટું ન બોલ્યા, બ્રહ્માજીને કીધું, બ્રહ્માજી મેં અપરાધ કર્યો છે દુર્વાસાજીનો, અને મારા અપરાધના કારણે આ સ્વર્ગ જે છે એ અમારા હાથમાંથી નીકળી ગયું છે. ઇન્દ્ર એકદમ નમ્રતાથી પ્રાર્થના કરે છે અને સર્વમ શબ્દ આવ્યો છે આ શ્લોકમાં. સર્વમ નો અર્થ છે કે જે કઈ બન્યું તું એ પહેલેથી લઈને છેલ્લે સુધી બ્રહ્માજીને બધું કીધું, કઈ વચ્ચે ખોટું ન બોલ્યા. નગર આપણે ક્યારેક માનો કોઈની યાર ઝઘડો થઈ ગયો હોય ને કોઈ વચેટિયા પૂછે શું થયું તું, તો આપણે બધી વાત કરવી પણ એમ ન કેવી કે મેં પેલા એની હળી કરી હતી. આપણે આપણું નામ ન દેવી, નહીં તો હું આમ સાનો માનો બેઠો હતો ને ઓલા ભાઈએ મને આમ કીધું ના, પણ એમ ન કે મેં પેલા એને કઈ કીધું તું. પણ જો ઇન્દ્ર કપટ છોડીને વાત કરે છે, કોઈ કપટ નથી હૃદયમાં. ઇન્દ્ર કહી રહ્યું બધું કીધું જેટલું થયું તું, ઈ કે મેં દુર્વાસાજીનો અપરાધ કર્યો એના કારણે આ બધું થયું છે. અને કહે છે સવિભુ ઇન્દ્ર વાયુ આસિદ નહી સત્વાન વિગત પ્રભાન. અને બ્રહ્માજીએ જોયું કે આ જેટલા દેવતાઓ આવ્યા છે એ દેવતાઓમાં તેજ રહ્યું નથી, તેજ વગેરેના એકદમ ફીકા થઈ ગયા છે બધા. અને દેવતાઓની આ દુર્દશા જોઈ, અમંગલ દેવતાઓનું અમંગલ જોયું, બ્રહ્માજીના મનમાં ચિંતા થઈ. શું કામ ચિંતા થઈ? કારણ કે જ્યારે જ્યારે દેવતાઓને કઈ તકલીફ આવે ત્યારે આ જગત, આ સંસાર જે છે એ વિષમ સ્થિતિમાં મુકાય છે. કારણ કે માનો દેવતાઓને તકલીફ આવી તો એની જગ્યાએ અસુરો બેસવાના છે, અને અસુરોનો સ્વભાવ છે સંસારમાં ઉત્પાત કરવો, બીજા લોકોને દુઃખ આપવું, અસુરોનું આ મુખ્ય કાર્ય છે. એટલા માટે બ્રહ્માજીએ જોયું કે દેવતાઓ જે છે એ જીવ માત્રના કલ્યાણનો વિચાર કરે, અને અસુરો શું કરે છે એ બધા જીવોને દુઃખ આપવાનું કાર્ય કરે છે. હવે હકીકત એ હતી કે અસુર જે છે એને દેવતાઓના અંડરમાં રહેવું જોઈએ, કારણ કે દેવતાઓ કરતા અસુરો હીન છે. પણ દશા જ્યારે વિપરીત જોઈ, સંસારને જ્યારે દુઃખી જોયો ત્યારે બ્રહ્માજીને ચિંતા થઈ. અને સ્વાભાવિક છે, કેમ ન થાય, કારણ કે આ સંસાર બ્રહ્માજીએ બનાવ્યું છે. આપણે આપણા પરિવારનું નિર્માણ કર્યું હોય, આપણું જે આખું ઘર છે એ આપણા ઘરમાં જો કાંઈક પ્રોબ્લેમ હોય તો સ્વાભાવિક છે એ ઘરના જે વડીલ હોય એને ચિંતા થાય. તો આવી રીતે બ્રહ્માજીના મનમાં ચિંતા થઈ, અને એ જ સમયે બ્રહ્માજીએ સમાધિ લગાવી, અને સમાધિ લગાવ્યા પછી બ્રહ્માજીને હસવું આવ્યું. બ્રહ્માજી હસવા માંડ્યા ઇન્દ્રની વાત સાંભળીને. અને હસવાનું કારણ એ હતું કે બ્રહ્માજીને ખબર પડી ગઈ કે જો ભગવાનનું શરણ લેવામાં આવે તો આ બધું બરાબર થઈ જવાનું છે. શ્રીપાદ શ્રીધર સ્વામીએ લખ્યું છે કે ભગવાનના શરણમાં જો જાશું તો બધું રેડી થઈ જાય. બ્રહ્માજીએ સમાધિની અંદર સમાધાન જોઈ લીધું, અને બ્રહ્માજીને જેવો રસ્તો મળી ગયો એટલે બ્રહ્માજીએ નિશ્ચય કર્યો કે હવે હસવું જોઈએ. પહેલા ચિંતા હતી જુઓ, પણ જેવી ખબર પડી કે ભગવાનને હાથ જોડીને પ્રણામ કરશું, ભગવાનને પ્રાર્થના કરશું તો આપણું કામ થઈ જવાનું છે. એટલા માટે બ્રહ્માજીએ કીધું કે એક કામ કરો, આપણે બધા ભગવાનની શરણમાં જાવી. કોણ કોણ? તો કહે છે અહમ ભવ યુયમ અથ. અહમ નો અર્થ છે હું. બ્રહ્માજી કહે છે એક હું આવીશ, બીજું ભવ, શિવજીનું એક નામ છે ભવ, શિવજીને સાથે લઈ લો કારણ કે એ મહાન વિભૂતિ છે ભગવાનની. અને કહે છે અથ, અને તમે બધા જે કઈ દેવતાઓ છો આપણે બધા એના શરણમાં જવાનું છે જેણે મને બનાવ્યો છે, શિવજીને બનાવ્યા છે, આ અસુરોને બનાવ્યા છે, પશુ પક્ષી વૃક્ષ જે કાંઈ 84 લાખ પ્રકારની સૃષ્ટિ તમે જોઈ રહ્યા છો આ બધાનું જેણે નિર્માણ કર્યું છે એ ભગવાનના શરણમાં જવાનું છે. જો આ શ્લોક ઉપરથી શિક્ષા એ લેવાની છે કે દેવતાઓ સાક્ષાત ભગવાન શિવ અને બ્રહ્માજી જે વ્યક્તિની શરણમાં ગયા છે આપણે તે એ જ વ્યક્તિના શરણમાં જવું જોઈએ, કારણ કે કલ્યાણ તો થશે. હવે માની લો આપણે કોઈ દેવી દેવતાની પૂજા કરતા હોય અને ઈ દેવી દેવતા આ ગ્રુપમાં છે અંદર, આરે ઈ બ્રહ્માજીની શરણમાં, બ્રહ્માજી શિવજીની શરણમાં, અને શિવજી ઈ બધાને લઈ અને હવે જેની શરણમાં જાય છે એની શરણમાં જો આપણે બધા રહેવી તો જ જીવનનું સાચું સુખ અને કલ્યાણ પ્રાપ્ત થાય. બાકી મથતા રહેશો મથતા રહેશો પણ કઈ સાર નીકળવાનો નથી. અને જો બ્રહ્માજી તે આ સંસારના હેડ છે, બ્રહ્માજી એમ ન કીધું કે ના ના હું જ ભગવાન છું, તમ તાર બોલો શું તમારો કઈ પ્રોબ્લેમ પ્રશ્ન હોય લાવો હું સોલ્વ કરી દઉં. હે ને, જો જે હકીકતમાં જે આપણા વડીલો હોય ને, વડીલ એને કહેવાય જે સાચી શિક્ષા આપતા હોય. બ્રહ્માજી વડીલ છે, હેડ છે. બ્રહ્માજી એમ ન કીધું આ બધું મેં જ બનાવ્યું છે, બોલો શું તકલીફ છે, હાલો અસુરોને હમણાં હું સમજાવી દઉં છું. નહીં, બ્રહ્માજી નથી કહેતા, બ્રહ્માજી તે કહેવાનું સાહસ નથી કરતા કે હું ભગવાન છું. અને આ સંસારના એ મૂર્ખાઓની દશા જોવો, કેટલાય રોગ હોય શરીરમાં, કેટલી તકલીફ હોય છતાં પોતાને ભગવાન માને. અને એ તો બહુ બુદ્ધિશાળી છે કે પોતાને ભગવાન કહે છે. મૂર્ખ્યા તો એ લોકો છે, લાખો લોકો એવા વ્યક્તિઓને ભગવાન માનીને એનો એની પાછળ પોતાનો ટાઈમ વેસ્ટ કરે છે. સ્પષ્ટ છે જીવ ક્યારેય ભગવાન થવાનો નથી, અને છતાં લોકો આવા મૂર્ખ ભગવાન. કેટલાક ભગવાન મરી ગયા છે, અમુક પાછા અત્યારે છે, અને અમુક મર્યા એ ભવિષ્યવાણી કરીને ગયા છે કે એમ પાછા આવશું તમને હેરાન કરવા, હે આખા ગામમાં ઉત્પાત કરવા હાટું. કેવા લોકોને ભગવાન માને, હોસ્પિટલમાં લઈ જવા પડે, બાયપાસ ઓપરેશનો કરવા પડે, ચાર પાંચ જણા ઉપાડીને લઈ જતા હોય, હે એવા લોકોને તે પાછા ભગવાન માને. મોટી મોટી દાઢી, તમે જોયું કોઈ દી કૃષ્ણની દાઢી મૂછ વાળો ફોટો ભાળ્યો ક્યારે? હે બતાવો, કોઈ પેન્ટર બનાવે તો ફોટો કોઈ દી કૃષ્ણનો ભાળ્યો એને દાઢી હોય? વિષ્ણુની ક્યારેય દાઢી મૂછ જોઈ? નારાયણની ક્યારેય જોઈ? અને આજના એ લોકો અને દાઢી તો પાછી ધોળી થઈ ગઈ હોય, બોલો તોય એને ભગવાન. અને મૂર્ખતા જોવો આ સંસારની, લોકો પાછા એને ભગવાન માને તે ના ના આ આ ઓકે છે, આ જ ભગવાન છે. કારણ કે સત્ય છે ભક્તો, મૂર્ખાઓની આ સમાજમાં કમી નથી. દુનિયા છેતરાય છે જો છેતરતા આવડતું હોય તો. એટલે જ કોઈ કવિએ કીધું છે, દુનિયા ઝુકતી હૈ ઝુકાને વાલા ચાહીએ. હે ને, આખી દુનિયા ઝુકે છે પણ ખોટી રીતે ઝુકાવવાની નથી. દુનિયાને ઝુકાવી કોણે? આ શ્રીલ પ્રભુપાદજી. હે ને, તમે જુઓ હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, કોઈ પણ જ્ઞાતિમાંથી આવતો હોય, ચાહે ભારતનો હોય, પાકિસ્તાનનો હોય, અમેરિકાનો હોય, ઇંગ્લેન્ડનો હોય, યુરોપનો હોય, બધાના હાથમાં તમને હરે કૃષ્ણ મહામંત્રની માળા જોવા મળશે. એ માળા આ પ્રભુપાદજીએ પકડાવી છે. આને કહેવાય દુનિયા ઝૂકે છે. અને એ ફોરેનમાં રહેવા વાળા લોકો જેને ખબર નહોતી કૃષ્ણ શું છે, એ લોકો તે આ પ્રભુપાદજીને પ્રણામ કરે છે. એનું કારણ, દુનિયા ઝૂકે છે પણ સત્ય તમારી પાસે હોવું જોઈએ. કારણ ખોટું લાંબો ટાઈમ ન હાલે, આજ નહીં તો કાલ. દુનિયાને વધારે સમય છેતરી ન શકાય, ભલે 50-100 વર્ષ માટે કોઈ છેતરી જાય પણ લાંબો સમય દુનિયા છેતરાતી નથી. ક્યારેક ને ક્યારેક તો ખબર પડવાની છે. તો બ્રહ્માજીએ કીધું એ પ્રમાણે કે આપણે કોની શરણમાં જવાનું છે, તો કે છે યસ્ય અવતાર અંશ કલા વિસર્જિતા સર્વેતમ, જેની અવતારની કલાની કલા હું છું, અથવા તો આ તમે બધા લોકો જે છે એની શરણમાં આપણે જવાનું છે. હવે ભગવાનનો અવતાર જે છે એ ગર્ભદક્ષા એ વિષ્ણુ છે, એનો અંશ છે બ્રહ્માજી. ગર્ભદક્ષાઈ વિષ્ણુના નાભી કમળ નાભીમાંથી કમળ પ્રગટ થયું અને એ કમળમાં બ્રહ્માજીનો જન્મ થયો. એટલે ભગવાનનો અવતાર ગર્ભદક્ષાઈ વિષ્ણુ, ગર્ભદક્ષાઈ વિષ્ણુથી બ્રહ્માજી, અને બ્રહ્માજીની કલા છે મરીચી, અને મરીચીની કલા છે કશ્યપજી. એટલે જે મૂળ ભગવાન છે બ્રહ્માજી કહે છે મારો જ્યાંથી જન્મ થયો છે એ ભગવાનના શરણમાં જવાનું છે, એનું ભજન કરવાનું છે. અને પછી જુઓ કે તમારું આ જે દુઃખ છે એક ક્ષણમાં દૂર થઈ જશે. તો ઇન્દ્રએ પૂછ્યું, હે બ્રહ્માજી હવે તમે એ બતાવો કે આ તમે જેની શરણમાં જવાનું કહો છો એ વ્યક્તિ છે કેવા, એનો સ્વભાવ કેવો છે. માનો કોઈ વ્યક્તિ પાસે બહુ ધન હોય, રૂપાળો દેખાતો હોય, પણ તમે જઈને કહો ભાગવત કથા છે આમાં કઈક લખાવો ને તો કે હું દાન નથી આપતો, હું ભગવાનમાં નથી માનતો, જવા દો, એની પાસે જવાય. તો ઇન્દ્રે કીધું પેલા એનો સ્વભાવ બતાવો. તો કે છે, ન યસ્ય વધ્યો ન ચ રક્ષિણીયો ન ઉપેક્ષિણીય આદરણીય પક્ષ. કે છે કે જેના માટે કોઈ મારવા યોગ્ય નથી, જેના માટે કોઈ રક્ષણ કરવા યોગ્ય નથી, જેના માટે કોઈ ઉપેક્ષા કરવા જેવું નથી, જેના માટે કોઈ આદર કરવા જેવું નથી. કે છે, અથાપી સર્ગ સ્થિતિ સંયમાર્થ ધત્તે રજ સત્વ તમાંસી કાલે, એવા ભગવાનની શરણમાં જવાનું છે. કયા ભગવાન? તો આ બતાવ્યું કે એ બધામાં સમ છે. ઇન્દ્રએ પાછો માથે હાથ દીધો. હવે ઈ વ્યક્તિ આપણું શું હારું કરશે? જે દેવતાઓને હરખા માને અમને, અને ઓલા અસુરોને તે હરખા માને, જે કોઈનું રક્ષણ કરતા નથી અને જે કોઈની ઉપેક્ષા કરતા નથી. હવે બધી બાજુ જે હરખા હાલતા હોય એની શરણમાં જઈને શું ફાયદો? કારણ કે જેટલી મદદ અમને કરશે એટલી પછી આ અસુરોને કરશે. ત્યારે બ્રહ્માજી કહે છે, હે દેવતાઓ સાંભળો, એ ભગવાન સમ છે, પણ એ સમના શરણમાં જવું જોઈએ. કારણ અયમ ચ તસ્ય સ્થિતિ પાલન ક્ષણ સત્વમ જુષાણસ્ય ભવાય દેહિનામ. હે દેવતાઓ, અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ પાલનનો સમય ચાલી રહ્યો છે. અર્થાત અત્યારે ભગવાને સત્વગુણ ધારણ કર્યો છે, અને સત્વગુણ ધારણ કર્યો છે એટલા માટે એ તમને નિશ્ચિત મદદ કરશે. કારણ તસ્માદ બ્રજામ શરણમ જગદગુરુમ સ્વાનમ સનુ ધાસ્યતિ શમ સુરપ્રિય. અને એમાંય તમે જે દેવતાઓ છો એ દેવતાઓ તો ભગવાનને તમે અતિ પ્રિય છો, એટલા માટે તમે બધા ચાલો આપણે ભગવાનની શરણમાં જાવી અને એ ભગવાન આપણું કલ્યાણ કરશે. અને શિલ પ્રભુપાદજી આ શ્લોકનું એક તાત્પર્ય સુંદર આપ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ પાસે જવું હોય તો જ્યારે જે સમય આવ્યો હોય એ સમયે જવું જોઈએ. માની લો તમારા બેંકમાં પૈસા પડ્યા હોય, પૈસા બેંકમાં છે, પછી તમે બેંકમાં જાઓ રવિવારે, અને રવિવારે જઈને બેંકના શટર આગળ બેહો તો કોઈ આવીને પૂછે, તમે કેમ બેઠા છો? તો કે આ બેંકમાં મારા પૈસા છે, લેવા છે. તો એ ભાઈ શું કહે છે? આ ગાંડો થઈ ગયો લાગે છે. કારણ કે પૈસા જોતા હોય તો સોમવારે, સોમથી શનિમાં જવું જોઈએ. રવિવારે બેંક બંધ છે, ભલે તમારા જ પૈસા છે, તમારું ખાતું છે, છતાં તમને રવિવારે કોઈ પૈસા આપશે નહીં, રવિવારે બેંક ન ખુલે. એમ જે સમય ચાલતો હોય, જે સમયે જે સાધન બતાવવામાં આવ્યું હોય, એ સમયે જો એ સાધન ન કરવી તો બીજા બીજા સાધનોનું પછી ફળ મળે નહીં. બ્રહ્માજી આ શ્લોકમાં ઇન્દ્રને કહે છે, ઇન્દ્ર અત્યારે ભગવાન આ સંસારનું પાલન કરી રહ્યા છે, સ્થિતિ પાલનનો સમય ચાલી રહ્યો છે, એટલા માટે ભગવાને સત્વગુણ ધારણ કર્યો છે. તો આ સમયે જો તમે એના શરણમાં જાશો તો ભગવાન નિશ્ચિત તમને મદદ કરશે. તો પ્રભુપાદજીએ આની ઉપરથી સારી આપ્યો કે આ સંસારમાં લોકો યજ્ઞ કરે, તપ કરે, ધ્યાન કરે, અને પછી વિચાર કરે કે અમે ભગવાનને પ્રાપ્ત કરી લઈશું. પણ વિચાર કરવો જોઈએ કે અત્યારે સમય કયો ચાલી રહ્યો છે. અત્યારે જુઓ, ચાર યુગ જેના નામ આપણે કાલે સાંભળ્યા, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળયુગ. સતયુગની અંદર ધ્યાન કરવું જોઈએ, શાસ્ત્ર આવું કહે છે. ત્રેતાયુગની અંદર યજ્ઞ કરવા જોઈએ. દ્વાપર યુગમાં અર્ચા વિગ્રહની પૂજા કરવી જોઈએ. અને કલો તદ હરિ કીર્તનાદ, કળયુગની અંદર માત્ર ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. હવે વિચાર કરો તમે કે કોઈ વ્યક્તિ એમ કે નહીં, અમે કીર્તન નહીં કરવી, ભગવાનનું નામ નહીં લેવી, અમે ધ્યાન કરશું. તે કરો, એ રવિવારે બેંકમાં જવા જેવું છે. કારણ કે ધ્યાનનું અત્યારે કોઈ ફળ જ નથી. તમે કદાચ 100 વર્ષ ધ્યાન કરો છતાં તમને કોઈ ફળ મળવાનું નથી. રવિવારે સવારના 5 વાગ્યાના જઈને તમે બેસી જાવ બેંકના શટર આગળ, રાતે 12 વાગ્યા સુધી બેસો, પણ જેમ બેંકમાંથી 1 રૂપિયો નીકળવાનો નથી, એમ ગમે એટલું ધ્યાન કરો, ગમે એટલી તપસ્યા કરો, ગમે એટલા યજ્ઞ કરો, ભગવાન મળવાના નથી. કારણ કે એ સમય જ નથી અત્યારે ધ્યાનનો. સમય અત્યારે ચાલી રહ્યો છે હરિનામ સંકીર્તનનો, ભગવાનના નામ જપ કરવાનો. એટલા માટે કળયુગની સર્વે સર્વા ભક્તિ છે ભગવાનનું નામ સંકીર્તન, નામ જપ, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ
હરે રામ 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 હરે
હરે. એટલા માટે ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે અને ઘણા ઘણા આચાર્યો અને સંતોએ કીધું છે, કળિયુગમાં કાંઈ કરવાની જરૂર નથી, કેવળ ભગવાનનું નામ જપો ખાલી બસ. ઘણા લોકો વિચાર કરશે કેટલું સારું હે, ખાલી ભગવાનનું નામ જ લેવાનું બોલો, પણ તોય લોકો નથી લઈ શકતા હો. કહેવું પડે માળા કરો, આમાં હાથ નાખો, માળાની પોટલી તો લઈ ગયા હોય, આના પોટલી કે લોકો હે, આ કામ ત્યારે જ આપે જો આમાં હાથ નાખીને, ઘણા હાથે નાખે પણ કે ફરતી નથી પ્રભુજી. તો એ ભક્તોની કૃપા લેવી પડે, એમાં કથા સાંભળવી પડે તો એ ફરે. અને માળા ઉપર જ્યારે નામ જપ કરવામાં આવશે, ભગવાનનું નામ લેવામાં આવશે, ત્યારે જ તમને કળિયુગમાં ભક્તિ પ્રાપ્ત થશે. કારણ કે કળિયુગની અંદર ભક્તિનો આધાર છે નામ સંકીર્તન, અને જે વ્યક્તિ નામ જપ કરતો હોય ને, એ આસાનીથી આ ભવસાગરને પાર કરી જવાનો છે અને બીજા મથતા રહેવાના છે. એટલા માટે ગોસ્વામીજીએ કીધું છે ને, કલિયુગ કેવલ નામ આધારા,
કલિયુગ કેવલ નામ આધારા,
કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર ઉતર ભવ પારા, સુમિર સુમિર ઉતર ભવ પારા,
સુમિર
બહુ સુંદર વાત ગોસ્વામીજીએ સરળ ભાષામાં સમજાવ્યો. કલયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિર ઉતર રહી ભવ પારા. કોઈ વ્યક્તિ ભગવાનના નામને જપવાનું ચાલુ કરે, આ શરીર છૂટે ત્યાં સુધીમાં ભગવાનના ધામને પ્રાપ્ત કરી લે. પણ દુર્દૈવ દુર્ભાગ્ય જોવા સંસારના લોકોનું, આટલો સરળ ઉપાય આપ્યો ભગવાને, છતાં નામ નથી જપતા. આ ગામની વાતો આખોથી કર્યા કરે. બોલો, તમે રાતે 12 વાગ્યા સુધી બિહારો, 3 વાગ્યા સુધી કોકની નિંદા કરવા બેસાડો, ઊંઘ નો આવે, એક બગાવો ન ખાય, એક મટકું નહીં. પણ મેં કાલ કીધું હતું ને, કથામાં સિદ્ધાંત આવશે ને, એટલે અમુકને જોલા આવશે ને, અમુકને બગા આવશે ને, અમુક બંધ કરે છે, એટલે આમાં કઈ સમજાતું નથી, ઉપરથી જાય. કારણ કે પાપ ભર્યા છે એટલા અંદર. એટલે કારણ કે પ્રભુપાદજીની આ સરળ વાણી જો મનમાં ન જાતી હોય તો લખો કે આપણી અંદર હજી પાપ ઠાહી ઠાહી ને ભર્યા છે, એટલે આમ નથી સમજાતું. કારણ કે કોગદી કથા કીર્તનમાં બેઠા હોય તો ખબર પડે ને. આમાં ઘણા શબ્દો એવા આધ્યાત્મિક હશે, એ બધા અમુક બાઉન્ડરી બહાર જ જતા હશે. હું કામ, કારણ કે કથામાં બેહદ ખબર પડે ને, ભાગવતમાં આવું લખ્યું છે કે આનો અર્થ થાય. બસ એ જ સાંભળ્યું છે, ઓલા આ ગામ ને આ ઓલા ગામ થી આમ ગયું ને આ ગયું ને, બસ વાર્તામાં જ રસ લીધો છે. બહુ થોડોક સત્વ ગણી હોય કથા વાર્તામાં રસ લે, અને તમો ગુણ ને રજો ગુણી હોય તો ગામની વાર્તામાં રસ લે. બસ મળ્યું વાર્તા કરવાની ને વાર્તા સાંભળવાની, પણ કોની, તો કે ગામની. આમ જ જીવન નષ્ટ કરે છે. એના બદલે ભગવાનનું નામ કીર્તન કરવું જોઈએ. કારણ કે આ જે નામ સંકીર્તન છે એ સૌથી સરળ ઉપાય છે. આમાં કઈ પૈસા લાગે છે ભગવાનનું નામ લેવામાં? તમે જુઓ, તમે યજ્ઞ કરો તો યજ્ઞમાં બ્રાહ્મણને દક્ષિણા આપવી પડે, પછી શુદ્ધ ઘી લાવવું પડે. આજે લોકોને ખાવાના ફાફા છે, યજ્ઞ ક્યાંથી કરવાના છે? પછી એમાં બધી જે સામગ્રી લાગે, લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય યજ્ઞ કરવામાં. અર્ચા વિગ્રહની પૂજા તમે કરો, એમાં તે ભગવાન લાવો ને ભોગ લગાવો ને આ આપણ ઓલું આપણ વસ્ત્રો, કેટલો ખર્ચ? નામ જપવામાં કાંઈ ખર્ચો ખરો? બસ ખાલી ભગવાનનું નામ જીભથી બોલવાનું છે. તો ઘણા લોકો કે શેઠ ને જ બોલવા દેતા, ઓફિસમાં બોલવા ના પાડીશ, એવું થાય ને? શેઠ ના પાડતા હોય મનમાં થોડા શેઠ જોવા આવે? મનમાં જપો આણે પા હીરા જોતા જવાન, મનમાં મહામંત્ર બોલતા જવો, હરે કૃષ્ણા હરે કૃષ્ણા
કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
અને પછી જયારે ઓફિસે છૂટવી ને, પછી ગાડી લઈને જાતા હોય ને એ ફિલ્મી ગીતો ગાતા હોય એની બદલે મહામંત્ર ગાવો. ભગવાન નું નામ લેવું હોય તો બધે લેવાય, પણ બાનું છે આપણે લેવું નથી. ભાઈ લેવાય બધી જગ્યાએ. એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ ભાગવત ના 12મા સ્કંદમાં લખ્યું છે કે આ કળિયુગ ની અંદર બુદ્ધિમાન વ્યક્તિ ઈ જ છે જે ભગવાનના નામ સંકીર્તન નો આધાર લે છે, તો બાકીના મૂર્ખ્યા બધા. કારણ કે ખબર છે, રવિવારે બેંકમાંથી પૈસા ન મળે અને છતાં બેંકમાં જઈને બેઠો હોય એને આપણે જો મૂર્ખ કહેતા હોય તો શાસ્ત્ર કહે છે કે કળિયુગમાં નામ જપ સિવાય બીજો કોઈ રસ્તો નથી, અને છતાં બીજે ફાફા મારતા હોય, ધ્યાન કરવામાં તપસ્યા કરવામાં ઊંધા ટીંગાય, નામ કરે ને તેમ કરે, આ મૂર્ખ નથી શું છે બીજું? પછી આપણે કહીએ ને કોક ને મૂર્ખ તો પાછું ખોટું લાગી જાય ક્યારેક. પછી કહેવા આવે, તમારે છે ને પ્રભુજી પ્રવચનમાં આવા શબ્દો ન બોલવા જોઈએ, સીધામાં તમે સમજો એમ નથી. આ સીધી કથા કેવી છે એ આપણામાં જાતી નથી. તો કદાચ ક્યારેક એવું બને કે લે આપણે મૂર્ખ્યામાં ગણાવી છે, વળી આવું સમજીને જો માળા પકડી લે એટલે અમારે આવું બોલવું પડે. કે કદાચ આના મગજમાં જાય કે ભાઈ કળિયુગમાં નામ જપ કરવું જોઈએ, અને નામની મહિમાની શું વાત કરીએ ભક્તો. ગ્રંથોના ગ્રંથો ભરેલા પડ્યા છે. એક આચાર્ય તો બહુ સુંદર ચોપાઈ એને લખી છે કે જીસ સમંદર કો લાંગ સકે ન બિના પુલ કે રામ, જે સમુદ્ર ને પાર કરવા ભગવાન શ્રી રામ ને પુલ ની જરૂર પડી, વહી સમુદ્ર લાંગ ગયે હનુમાન લે કે રામ કા નામ. એ જ સમુદ્ર હનુમાનજી તરી ગયા. આ બાજુથી જો ઓલિમ્પિકમાં છે ને લોંગ જમ્પ ને હાઈ જમ્પ નહીં હોય, જે જમ્પ હનુમાનજીએ માર્યો છે આનો રેકોર્ડ કોઈ નથી તોડ્યો હજી સુધી. ભારત કન્યાકુમારી થી ઠેકડો માર્યો સીધો લંકામાં, છે કોઈ ઓલિમ્પિક નો ખેલાડી આવો લોંગ જમ્પ મારે એવો? અને ઈ જમ્પ ની પાછળની તાકાત શું હતી જાણો છો? રામ નામ. ભગવાન શ્રી રામ નું જય શ્રી રામ કરીને કૂદકો માર્યો સીધા લંકામાં, અને લંકામાં ઠેકડો માર્યો ભારત. ભગવાનના નામની આ ક્ષમતા છે, ભગવાનના નામમાં પાવર છે. જો શાસ્ત્રમાં અનેક પ્રસંગો, એકવાર ભગવાન શ્રી રામચંદ્ર જયારે આ પુલ બનતો હતો, હવે પુલની વાત આવી છે તો આ પ્રસંગ સાંભળો જેનાથી નામની મહિમા દ્રઢ થાય મનમાં. એ પુલ બનતો હતો તો બધા વાંદરા પથ્થર ફેંકે એની ઉપર હનુમાનજી રામ લખે, પથ્થર તરવા લાગે. ભગવાન એક દિવસ રાતે જાગ્યા, કોઈ નહોતું, બધા સુઈ ગયા હતા. જાગીને એક પથ્થર લીધો અને નાખ્યો દરિયામાં, ડૂબી ગયો. ભગવાન કે ઊંધો ગલત પથ્થર હાથમાં આવી ગયો છે, બીજો પથ્થર ઉઠાવ્યો અનલકો એને નાખ્યો એ ડૂબી ગયો. વારંવાર પ્રયાસ કરે પણ પથ્થર તરે નહીં પાણી ઉપર. ત્યારે પાછળથી કોઈ કે આમ હાથ મૂક્યો ખભા ઉપર, ભગવાન શ્રી રામચંદ્ર એ પાછળ જોયું તો હનુમાનજી. હનુમાનજી કે શું કામ મહેનત કરો છો પ્રભુ? પણ એ કે હનુમાન તમે લોકો પથ્થર નાખો છો સમુદ્રમાં અને તરે, અને હું સાક્ષાત ભગવાન, હું પથ્થર નાખું તો એ તરતો નથી. એ કે પ્રભુ તમે સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છો, અને તમે જેનો ત્યાગ કરો સંસારમાં કોની તાકાત છે એને તારી શકે? હે અચ્છા, તો તમે પથ્થર નાખો એ કેમ તરે છે? પ્રભુ ખોટું ન લગાડતા, પણ તમારા કરતા એ મોટું તમારું નામ છે. તમે જે પથ્થરને નથી તારી શકતા, તમારું નામ એ પથ્થરને તારી દે છે. અને હનુમાનજીએ રામ નામ લખીને આપ્યો એક પથ્થર કરવાનો ઘા, પથ્થર તરવા માંડ્યો. હનુમાનજીએ સાબિત કર્યું છે રામાયણમાં કે ભગવાન કરતાય ભગવાનનું નામ મોટું છે. જે કામ ભગવાન નથી કરી શકતા એ કામ ભગવાનનું નામ કરે છે. હવે રામાયણ તમે બધા જાણો છો. તમે મને એ કહો, ભગવાન શ્રી રામચંદ્રએ કેટલા લોકોને તાર્યા, કેટલાનો ઉદ્ધાર કર્યો? એક શબરી, હનુમાનજી, વિભીષણ, ગોહ, આ તમે નામ ગણવા માંડો તો તમે લખી શકો કે આટલા લોકોને ભગવાન રામે તાર્યા. મૂળ તો 200 હશે કદાચ વધીન, પણ ભગવાનના નામે જેટલા જેટલા લોકોએ કળિયુગમાં ભગવાનનું નામ લીધું બધા તરી ગયા. જે લોકોને સાક્ષાત ભગવાન આવી નહીં નથી તારી શકતા, એને અહીંયા બેઠા બેઠા ભગવાનનું નામ તારી દે છે. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા,
કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ.
તો કહેવાનું તાત્પર્ય મારું એ છે કે આ જે સમય ચાલી રહ્યો છે ને અત્યારે, આ સમય છે નામ સંકીર્તનનો. મુક્ત થવું હોય એક જ ઉપાય છે, એક જ રસ્તો છે, અને એ છે ભગવાનનું નામ. એટલા માટે આ નામનો આશ્રય લેવો જોઈએ. બ્રહ્માજી કહે છે, ઇન્દ્ર ભગવાન જે છે એ વાસ્તવમાં સમ છે, સમ છે પણ શરણાગત વત્સલ પણ છે. એટલા માટે તમે એની શરણમાં જાઓ. ભગવાન એવી ઈચ્છા રાખે છે કે સંસારના પ્રત્યેક જીવો મારી શરણમાં આવે. તો બ્રહ્માજીને, બ્રહ્માજીએ કીધું શરણમાં જવું છે? એ કે હા. તો થાવ તૈયાર, શિવજીને બોલાવો. શિવજીને ત્યાં બોલાવ્યા, અને શિવજી અને બ્રહ્માજીના લીડરશીપની અંડરમાં 33 કરોડ દેવી દેવતાઓ ગયા. ક્યાં? જ્યાં ભગવાન રહે છે. બ્રહ્માજીએ કીધું કે ચાલો ક્ષીર સમુદ્રના તટે જવું પડશે, કારણ ભગવાન ક્ષીર સમુદ્રમાં રહે છે. જો આનાથી એક વાત બહુ સમજવા જેવી મળે છે ભક્તો, કે ભગવાન ક્ષીર સમુદ્રના તટે રહે છે, તો બ્રહ્માજી આ સંસારના પ્રથમ જીવ છે, તો એને બેઠા બેઠા ભગવાનને ન બોલાવી શકે? ઘણા લોકો કહે છે મંદિરે જવાની શું જરૂર છે, ભગવાન તો બધે છે. હે, આપણા ઘરે ભગવાન છે, ઘરે મંદિર છે, એમાં ભગવાન નથી? આ લોકોનો આવો પ્રશ્ન છે, મંદિરે શું કામ જવું છે? આ બ્રહ્માજી તે બધા દેવતાઓને લઈ અને ભગવાનના ધામમાં જાય છે. ક્ષીર સમુદ્ર ભગવાનનું ધામ છે, અને અહીંયા જે મંદિરો છે એ ભગવાનનું ધામ છે. આપણે જયારે કઈ કામ કઢાવવું હોય તો આપણે મોટા વ્યક્તિ પાસે જવું પડે, એને આપણી પાસે બોલાવાય નહીં. માનો આપણે કોઈની પાસે પૈસા ઉછીના જોતા હોય કે ભાઈ મારે 10 લાખ રૂપિયા ઉછીના જોતા છે, તો તમે એને ત્યાં લેવા જાવશો કે એને ફોન કરો તેમ મારા ઘરે આપી જાઉં? શું કરો છો? ત્યાં લેવા જવું પડે છે ને. તો ભગવાન અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, અને એની જો કઈ શરણાગતિ કે મદદ જોતી હોય, આપણે ભગવાનની પાસે જવું જ રહ્યું, મંદિરે જવું જ રહ્યું. આ ન્યા ઓબ્જેક્શન ન લેવાય, ભગવાન તો બધે છે તો હું કામ જાવું? તો પછી તેમ ધંધો બધે કરી શકો, ઘરે તે આપણા મોટા મોટા મકાનો બનાવ્યા સુરતમાં, ઓફિસે હું કામ જાવ? આપણા છોકરાઓ પાસે બધા ચોપડા હોય, સ્કૂલે શું કામ મોકલો? ઘરે ન ભણાવીએ કાંઈ ને? કોઈ પણ કાર્ય કરવા માટે જેમ સ્થાનની જરૂર છે, એમ ભગવાનની ભક્તિ કરવા માટે એક સ્થાન હોવું બહુ જરૂરી છે. એટલા માટે મંદિરે જવું જ રહ્યો, નહીતર બ્રહ્માજી નો કે ઉભા રહ્યો હું પ્રથમ જીવ છું આ દુનિયાનો, હમણાં ભગવાનને ફોન કરું છું આવશે અહીંયા મેરુ પર્વત ઉપર, કારણ કે એ તો ગમીને પ્રગટ થાય. એમ ભગવાન બધે પ્રગટ થઈ શકે, છતાં બ્રહ્માજી બધા દેવતાઓને લઈ અને ક્ષીર સમુદ્રના તટે જાય છે. અને જો બ્રહ્માજીનો તે અધિકાર નથી, બ્રહ્માજી તે ક્ષીર સમુદ્રમાં ભગવાનના ધામમાં પ્રવેશ નથી કરી શકતા, ઈ તે ક્ષીર સમુદ્રના તટ ઉપર જાય છે, ન્યાથી પ્રાર્થના કરે, ન્યાથી મોબાઈલ કરે ભગવાનને, એમ આવ્યા છે તમે આવો ને જરાક બહાર. તો બ્રહ્માજી ગયા, ઈ ક્ષીર સમુદ્રના તટ ઉપર ઉભા રહ્યા, અને ક્ષીર સમુદ્રના તટ ઉપર ઉભા રહી અને પછી વિચાર કર્યો કે હવે ભગવાનને અહીંયા કેમ પ્રગટ કરવા? જો બ્રહ્માજીનો અધિકાર નથી ભગવાનના ધામમાં ડાયરેક્ટ જવાનો, કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે ભગવાન જ્યાં સુધી ન ચાહે ત્યાં સુધી એના ધામમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. તો બ્રહ્માજી બધાને લઈ અને ત્યાં ઉભા છે. હકીકત તમે જોવો તો ભગવાન મંદિરમાં છે, મૂર્તિમાં છે, પૃથ્વીના કણે કણમાં છે, આપણી બધાની અંદર છે, પ્રત્યેક જીવાત્માઓની સાથે ભગવાન છે. પણ મેં પહેલા કીધું એમ, આપણે જરૂર હોય તો આપણે સામેથી જવું પડે. અને સિદ્ધાંત એ છે કે મોટા લોકો પાસેથી કામ કઢાવવું હોય તો આપણે એની પાસે જવું પડે. તો બ્રહ્માજી શીખવે છે મંદિરે જવું, પણ એકલા એકલા નહીં. આપણા જે આશ્રિત હોય, આપણું પરિવાર હોય, પત્ની છોકરાઓ કે પછી ગુરુ હોય તો એના શિષ્યો, બધાને સાથે લઈને જવું જોઈએ. બ્રહ્માજી એમ ન કીધું એક કામ કરો, તમે બધા ઓફિસમાં વેઇટિંગ કરો ઘડી, હું ભગવાનને મળતો આવું અને ભગવાનને પૂછતો આવું કે આ તમારો પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન શું છે. બ્રહ્માજી સાથે લઈને ગયા બધાને કે ચાલો તમે, અને આવી રીતે બધાને સાથે લઈને ગયા અને ભગવાનના એ સ્વરૂપના દર્શન કરાવવા જઈ રહ્યા છે બ્રહ્માજી. જો ભગવાન સર્વવ્યાપક છે, જેમ તમને એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું, અહીંયા હું કથા કરું છું અત્યારે, અનેક લોકો ટીવીના માધ્યમથી મારા સ્વરૂપને જોઈ રહ્યા છે, તો હું અહીંયા એક વ્યક્તિ છું, છતાં હજારો લોકો ટીવીમાં જોઈ રહ્યા છે, એમ ભગવાન પોતાના ધામમાં સ્થિત છે. ભલે ભગવાન સર્વવ્યાપી હોય, ભગવાન બધી જગ્યાએ છે, છતાં ભગવાન એક વ્યક્તિની જેમ પોતાના ધામમાં પણ રહે છે. આ સિદ્ધાંતને સમજવો બહુ જરૂરી છે. કારણ કે મૂર્ખ લોકો જે છે એ શું કહે છે, ભગવાન આપણી અંદર જ છે. તો તમને બધાને વિશ્વાસ છે ભગવાન આપણી અંદર છે, કેટલાય જોયા એ બતાવવા લો. ભગવાન અંદર છે જોયા કોઈ દી? તો કે ના ના, ભગવાન બહાર છે, બધે બધે છે, જોયા કોઈ દી? નથી અંદર દેખાતા ભગવાન, નથી બહાર જોઈ શકતા. અને કહી દે છે ભગવાન બધે છે. બધે છે તમારી વાત સાચી, પણ એને એક જગ્યાએ જોવાનો પ્રયાસ કરવો જોઈએ. એક જગ્યાએ જોવા તો જોઈએ ને. તમે એને મૂર્તિમાં, જેમ પ્રહલાદ મહારાજે કીધું થાંભલામાં ભગવાન છે, હકીકત નરસિંહદેવ કઈ થાંભલામાં પહેલે જ બેઠા નહોતા ત્યાં, પણ પ્રહલાદે કીધું આમાં ભગવાન છે, એટલે ભગવાનને એમાં આવવું જ રહ્યું. ભગવાન પ્રત્યેક કણમાં છે, પણ એવું નથી કે નાન્યાન રહે છે. પ્રત્યેક કણમાં હોય તો તમે જે કપડા ઉપર બેઠો છો એમાંય ભગવાન હશે કે નહીં? તમે જે અનાજ ખાવ છો એમાંય ભગવાન હશે કે નહીં? કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સર્વવ્યાપી છે, આપણા બધાની અંદર છે, પણ એને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે બસ કહી દેવી અંદર છે, અંદર છે એટલે ક્યાંય જોતા જ નથી. અંદર છે તમારી વાત સાચી, પણ કોઈ દી જોયા નથી, જોયા તો એને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. બસ ખાલી કહી દીધું ભગવાન બધે છે એટલે ક્યાંય ભજન જ નથી કરતા, અમારે ક્યાંય જવાની જરૂર નથી. ભગવાન તો બધે છે, તે તમારા ઘરે આવશે. તમારે હીરા વેચવા હોય, કપડું વેચવું હોય, જમીનું લેવી દેવી હોય, તો તમારે ત્યાં જવું પડે છે ને, કે ઓલા ઘરે આવી જાય છે લેવા વાળા. ભગવાન બધે છે, પણ એ પ્રકટ ખાલી ન્યા થાય જ્યાં પ્રેમ હોય. હજારો લોકો કહે છે અમારી અંદર ભગવાન છે, પણ કોઈ દી પ્રકટ થયા? જેમ નરસિંહ મહેતાએ 52 વખત ભગવાનને પ્રગટ કરાવ્યા, આપણે એક વાર થયા? મીરાબાઈ દ્વારકાની મૂર્તિમાં સદેહ વિલીન થઈ ગયા, એટલે આખું ગામ દોડે છે દ્વારકાના મંદિરે. અહીંયા મીરાબાઈ મૂર્તિમાં વયા ગયા હતા, સાક્ષાત ભગવાન છે. મૂર્તિ હોય, પથ્થર હોય, કે કોઈ પણ વસ્તુ હોય, કે તમારું હૃદય હોય, ભગવાન એ જ જગ્યાએ પ્રગટ થાય જ્યાં પ્રેમ હોય, ભાવ હોય, અને એની શુદ્ધ ભક્તિ હોય. એક બહુ સુંદર પ્રસંગ મારા મનમાં એક સ્મરણ આવી રહ્યું છે ભગવાનના પ્રાકટ્યના વિષયમાં. હું જ્યારે ભણતો હતો ત્યારે ઇતિહાસમાં એવો ભણેલો કે મોહમ્મદ ઘોરી નામનો એક મુસલમાન શાસક આરબના દેશોમાંથી ભારતની અંદર આવ્યો, અને ભારતની અંદર આવીને એણે જોયું કે ભારતની અંદર જે કાંઈ ધન છે એ ધન ક્યાં રાખવામાં આવ્યું છે. ત્યારે ખબર પડી કે એ બધું ધન મંદિરોમાં છે, અને એણે મથુરા, ગોકુળ, વૃંદાવન આ બધા મંદિરોને મંડો તોડવા, જેટલું ધન હતું એ બધું ધન ઊંટ ઉપર મૂકી મૂકી અને આરબ દેશોમાં મંડો મોકલવા. અને એ સમયે કોઈએ એને બતાવ્યું કે ગુજરાતની અંદર સોમનાથ, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે, એ સોમનાથના મંદિરમાં બહુ પૈસા છે, બહુ એટલે અઢળક સંપત્તિ છે, હીરા, માણેક, મોતી, જવેરાત, સોનું. અને એ મંદિર જો તું લૂંટી લઈશ તો ભારતમાં તારે બીજું કાંઈ લૂંટવાની જરૂર નહીં પડે, એટલું ધન હતું સોમનાથના મંદિરમાં. અને એ મોહમ્મદ ઘોરી અને સોમનાથ જ્યોતિર્લિંગના દર્શને એવા પાપી વ્યક્તિને થાય નહીં, સમજો પ્રસંગને. પણ જે પૂજારીઓ હતા એ ફૂટી ગયા. હકીકતમાં સોમનાથનો રસ્તો મોહમ્મદ ઘોરીને જડે એમ નહોતો, પણ પૂજારીઓએ પૈસા લઈ અને મોહમ્મદ ઘોરીને રસ્તો બતાવ્યો આ સોમનાથ છે. અને જ્યોતિર્લિંગ એને કહેવાય જેમાંથી પ્રકાશ નીકળતો હોય. આજે 12 જ્યોતિર્લિંગ તમે સાંભળ્યું છે, તો જ્યોતિર્લિંગ એને જ કહેવાય જે લિંગમાંથી પ્રકાશ નીકળતો હોય. મોહમ્મદ ઘોરી આવીને જોયું કે શિવલિંગમાંથી પ્રકાશ નીકળે છે, તો બધા લોકોએ કીધું કે આને તમે તોડતા નહીં. પહેલા તો આવીને એને બધા પૂજારીઓની હત્યા કરી નાખી, બધાને મારી નાખ્યા. અને પછી લોકો એને સમજાવ્યો કે જો આ સાક્ષાત ભગવાન છે, આ સાક્ષાત શિવ છે, આને તોડાય નહીં. મોહમ્મદ ઘોરીએ કીધું નહીં, હું આને તોડીશ. ઘણ લીધો હાથમાં અને એક ઘણ માર્યો શિવલિંગ ઉપર, શિવલિંગના બે ભાગ થઈ ગયા અને અંદરથી અઢળક હીરા, માણેક, મોતી બધી સંપત્તિ નીકળી. અને પછી પાછું શિવલિંગને જોઈન્ટ કરવામાં આવ્યું, પણ ઓલો પ્રકાશ બંધ થઈ ગયો, પ્રકાશ એમાંથી નહોતો નીકળતો. તો ઘણા લોકોનું એવું કહેવું છે કે અંદર ઓલા હીરા માણેકી ભર્યું હતું એટલે પ્રકાશ નીકળ્યો, પણ હકીકત આ નથી ભક્તો. હીરા માણેક તો પછી તે રાજાઓ અનેક રાજાઓ પ્રયાસ કર્યો, પણ ત્યાર પછી આજ સુધી એ સોમનાથના જ્યોતિર્લિંગ માંથી બીજી વાર પ્રકાશ નો નીકળ્યો. હવે તમે આ ઘટના ઉપર વિચાર કરો તો ઘણા લોકો કહે છે કે પથ્થરમાં ભગવાન હોતા નથી. એવું નથી, ભગવાન બે સ્વરૂપમાં પ્રકટ થાય છે. એક સર્વા અનુગ્રહકારક રૂપ અને એક ભક્ત અનુગ્રહકારક રૂપ. સર્વાનુગ્રહકારક રૂપ એટલે કોઈ પણ વ્યક્તિ મંદિરમાં જાય, એ ચાહે પાપી હોય, પુણ્યશાળી હોય, ભક્ત હોય, અભક્ત હોય, ગમે એવો વ્યક્તિ હોય, મંદિરમાં જાય અને જે મૂર્તિના દર્શન, જે ભગવાન દેખાય છે, એને ભગવાનનું સર્વ અનુગ્રહકારક રૂપ કહેવામાં આવે છે. ભગવાનનું એક એવું રૂપ જે રૂપ બધા લોકો જોઈ શકે, અને એક રૂપ ભગવાનનું છે ભક્ત અનુગ્રહકારક રૂપ, જે રૂપને કેવળ અને કેવળ ભક્ત જ એના દર્શન કરી શકે છે, બીજા કોઈ નહીં. વૃંદાવનમાં જાય તો ઘણા લોકો બાંકે બિહારીજીના મંદિરે દોડાદોડી કરતા હોય. હરિદાસજીએ ભગવાનને અહીંયા પ્રગટ કરાવ્યા હતા, સાક્ષાત ભગવાન છે, પણ એ પ્રગટ ખાલી હરિદાસજી સામે જ થાય, ત્યાર પછી કોઈની સામે થયા? દ્વારકાની અંદર મીરાબાઈની સામે સાક્ષાત દ્વારકાધીશ પ્રગટ થયા, ત્યાર પછી બીજા કોઈ સામે થયા? નરસિંહ મહેતાની સામે ભગવાન પ્રગટ થયા, બીજા કોઈને સામે થયા? પછી સનાતન ગોસ્વામી રાધા મદન મોહનજીને હાલતા ચાલતા વૃંદાવનમાં પ્રગટ કર્યા, રૂપ ગોસ્વામી રાધા ગોવિંદદેવને પ્રગટ કર્યા. આજે તમે જયપુરમાં જો રોજનું 1,00,000 પબ્લિક દર્શન કરે છે ગોવિંદદેવના મંદિરમાં, પણ કોઈ ભગવાનના વાસ્તવિક રૂપને જોઈ નથી શકતું. કેમ? રૂપ ગોસ્વામીના સમયમાં ઈ જ મૂર્તિ હાલતી ચાલતી હતી, અને આજે આજે એ મૂર્તિઓ બધી પથ્થર થઈને પડી છે. એનું કારણ એક જ છે ભક્તો, કે જેના હૃદયમાં ભાવ હોય ને એને એ મૂર્તિ આજે હાલતી ચાલતી દેખાય, પણ જેના હૃદયમાં ભાવ નથી એ ક્યારેય ભગવાનના દર્શન કરી શકતા નથી. એટલે જ ભગવાન શિવ ઇન્દ્રની સમક્ષ એક ચોપાઈ કહે છે કે હરિ વ્યાપક સર્વત્ર સમાના, ભગવાન બધી જગ્યાએ છે, પણ પ્રેમે તે પ્રકટ હોય મેં જાના. એ ભગવાન પ્રગટ ન્યા થાય જ્યાં હૃદયમાં પ્રેમ અને શુદ્ધ ભક્તિ હોય. બાકી દોડાદોડી કરો અને ખાલી બોલી નાખો ભગવાન અહીંયા છે. જ્યારે મહંમદ ઘોરીએ ઘણ ઉઠાવ્યો શિવજીને મારવા, એ જ સમયે આચાર્યોએ લખ્યું છે જ્યોતિર્લિંગ ત્યાંથી ગાયબ થઈ ગયું, અને એની જગ્યાએ બીજું જે સર્વનુગ્રહકારક રૂપ હતું શિવજીનું એ આવી ગયું. એટલે ભક્તોએ દુઃખી થવાની જરૂર નથી કે મહંમદ ઘોરી આવ્યો અને ભગવાન વયા ગયા. ભગવાન ક્યાંય ગયા નથી, કેવળ આ સંસારના અજ્ઞાની લોકોથી પોતાના રૂપને છુપાવી લીધું છે, અને એક એવું રૂપ પ્રગટ કરીને મૂક્યું છે જે રૂપ બધા લોકો જોઈ શકે. અરે તમે તે તમારા ઘરમાં જે રાધા કૃષ્ણનો ફોટો છે ને, એમાંથી ભગવાનને પ્રગટ કરાવી શકો, જો ભાવ હૃદયમાં હોય ને તો. બાકી લાખો રૂપિયાની મૂર્તિ લાવીને મૂકી હોય, એ મૂર્તિ ખાલી પથ્થર બનીને રહી જાય છે, જો ભાવ હૃદયમાં ન હોય તો. તત્વ આ છે ભક્તો, સમજમાં જો નહીં આવે તત્વ તો બસ ખાલી એ મૂર્તિઓની આગળ દીવા ફેરવતા રહી જાય છે. ભાવ હૃદયમાં હોવો જરૂરી છે, કારણ કે ભક્તિની અંદર ભાવની પ્રધાનતા છે. ભાવગ્રહી જનાર્દન શ્લોક આવ્યો છે, ભગવાન ભાવને ગ્રહણ કરવા વાળા છે. એટલા માટે બ્રહ્માજીએ કીધું કે ભગવાન ક્ષીર સમુદ્રમાં રહે છે અને એને પ્રકટ કરવા જોઈએ. એટલા માટે જો પાછું એવું સમજવાની જરૂર નથી કે હાલો ભગવાન બધે છે, બધે છે તો મંદિરની મૂર્તિમાંય છે, પણ મંદિરની મૂર્તિમાં જઈ અને ભગવાન ત્યાંથી પ્રગટ થાય એવો ભાવ હૃદયમાં હોવો જોઈએ. પણ એક ભક્ત સમાજને શિક્ષા લેવા જેવી છે ભક્તો, માળા કરતા હોય, કથા સાંભળતા હોય, તિલક કરતા હોય, ભક્તનો વેશ બનાવીને સમાજમાં રહેતા હોય, પણ શાસ્ત્રના જે સિદ્ધાંત છે, જે નિયમો છે, આનું જો જીવનમાં પાલન ન કરતા હોય એને સાચો ભક્ત કહેવામાં નથી આવતો. સમજાય છે? કારણ કે ભક્ત એ છે જેના હૃદયમાં ભાવ પ્રેમની એક ગંગાની એક ધારા વહેતી હોય. સમાજના પ્રત્યેક જીવ, એકબીજા ભક્તોની વાત છોડો, સમાજના નહીં અનંત કોટી બ્રહ્માંડના પ્રત્યેક જીવ ઉપર જેને સ્વાભાવિક પ્રેમ હોય, જેની અંદર કરુણા હોય, એ વ્યક્તિને સાચો ભક્ત ગણવામાં આવે છે. બાકી તમે 16 માળા કરતા હો, 16 માળાની વાત જવા દો, 100-100 માળા જપ કરતા હોય અને છતાં સ્વભાવમાં પરિવર્તન ન આવ્યું હોય, તો એવા નામ જપનો કોઈ અર્થ નથી. પ્રમાણ એનું છે ચૈતન્ય ચરિતામૃત, બહુ જન્મ કરી યદિ શ્રવણ કીર્તન તગુ ન પાય કૃષ્ણ પદે પ્રેમ ધન. હૃદયમાં જો પ્રેમ નહીં આવે તો એ જેના પોતાના હૃદયમાં પ્રેમ નથી એ ભગવાનને કેવી રીતે પ્રેમ કરી શકે? એકબીજા જીવોની ઈર્ષા કરતા હોય, એકબીજા જીવોનો દ્વેષ કરતા હોય, લખી લ્યો નોટમાં, આવો વ્યક્તિ ભગવાનને ક્યારેય પ્રાપ્ત નહીં કરે. ચાહે રોજની હજાર માળા ફેરવી લે હરે કૃષ્ણ મહામંત્રની તોય કઈ થવાન નથી. કારણ નામ જપની સાથે સાથે પ્રેમ હોવો જરૂરી છે. જેમ જેમ નામ જપતા જાઓ એમ દોષ જે છે એ નીકળતા જવા જોઈએ, ગુણ જે છે એ હૃદયમાં આવતા હોવા જોઈએ, અને તમારા સ્વભાવનું પરિવર્તન દેખાવું જોઈએ. જેમ મૃગારીનું પરિવર્તન વાલ્મીકીના રૂપમાં થઈ ગયું, એક સમયનો મહાન શિકારી વ્યક્તિ એક સમયનો બ્રહ્મર્ષિ બની ગયો. અને એમાંય તે સીધું નામ નહોતું જપ્યું, ઊંધું નામ, ઉલટું નામ. ગોસ્વામીજી કહે છે ને,
ઉલટા નામ જપત જગ જાના,
ઉલટા નામ જપત જગ જાના,
ઉલટા નામ જપત જગ જાના,
ઉલટા નામ જપત જગ જાના.
વાલ્મીકી ભય બ્રહ્મ સમાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના,
રામની બદલે મરા બોલવા વાળો વ્યક્તિ બ્રહ્મર્ષિ, અને આપણે સીધું રામ રામ બોલવી છીએ છતાં આપણું કઈ થતું નથી. કારણ એક જ વસ્તુ ઘટે છે, શ્રદ્ધા નથી, ભાવ નથી, અને શાસ્ત્ર પ્રમાણે જે જીવનનું આચરણ હોવું જોઈએ એ નથી રહેતું. એટલા માટે આ બધા પ્રોબ્લેમ આવીને ઉભા છે. બાકી શાસ્ત્ર કહે છે એક જ નામ કાફી છે, એક વખત કોઈ નારાયણ બોલે સીધો ભગવાનના ધામમાં વયો જાય, ક્યાંય ન ઉભો રહે. પણ આપણું આવું થતું નથી, કારણ દોષ હજી બહુ ભર્યા છે હૃદયમાં, પાપ છે, અનર્થ ભર્યા છે, એટલા માટે એ પ્રેમનો અનુભવ નથી થતો. એટલા માટે બ્રહ્માજી કહે છે કે ભગવાનની પાસે જઈ મંદિરમાં જઈને તે ચર્ચા ન કરવી જોઈએ, બીજા ભક્તોને જોઈને મોઢા ન બગાડવા જોઈએ, વૈષ્ણવોને જોઈ અને જે વ્યક્તિ પોતાની અપ્રસન્નતા અનુભવે છે એ સીધો નરકમાં જાય છે, હરિભક્તિ વિલાસાનું પ્રમાણ છે. કોઈ પણ તિલક અને માળા વાળા ભગવાનનું નામ લેવા વાળા વૈષ્ણવને જોયા અને પછી જો એના પ્રતિ સહજ મુખ ઉપર અપ્રસન્નતા દેખાય એ વ્યક્તિ સીધો નરકમાં જવાનો છે. ભક્તને જોઈને જે પ્રસન્ન નથી થતા, એટલા માટે બ્રહ્માજી કહે છે કે આવું બધું કરવા મંદિર નો જવું જોઈએ, મંદિરે જવું જોઈએ, ભગવાનની સામે ઉભા રહી અને ભગવાનને બે હાથ જોડી અને સ્તુતિ કરવી જોઈએ. અને સ્તુતિ કરતા કરતા ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુજી આ સંસારમાં હું બહુ દુઃખી થયો, અનંત જન્મોથી હું દુઃખ ભોગવું છું, એટલા માટે મને આ સંસારમાંથી નીકળવાનો કંઈક રસ્તો બતાવો, તમારા ભક્તોની કંઈક એવી સંગતિ મને આપો જેના કારણે હું મારા શરીરને છોડું ત્યારે સીધો તમારા ધામમાં આવી શકું. અને આવી રીતે બ્રહ્માજી બધા દેવતાઓને લઈ ક્ષીર સમુદ્રના તટે આવ્યા છે. પણ ક્ષીર સમુદ્રના તટે આવ્યા પછી કહે છે, તત્ર ઇન્દ્રિય અવહિત સ્વરૂપાય અદ્રષ્ટ શ્રુત પૂર્વાય વે વિભો દેવી ભી ગી ભી તું સ્તુતિમ અબ્રિત. બહુ સુંદર શ્લોક છે સમજવા જેવો. જો બ્રહ્માજી એ ક્ષીર સમુદ્રના તટ ઉપર આવી અને ભગવાનને સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે ભગવાનને, કયા ભગવાનને પ્રાર્થના કરે છે? તો કહે છે સ્વરૂપાય અદ્રષ્ટ, જેનું સ્વરૂપ હજી સુધી નથી બ્રહ્માજીએ જોયું, નથી દેવતાઓએ જોયું. ઘણા મૂર્ખાઓ પ્રશ્ન કરે છે કે તમે કહો છો મંદિરમાં ભગવાન છે, હોય દેખાડો લ્યો. ભગવાન દેખાડવાની ક્ષમતા ભક્તમાં છે, પણ તમારી એને જોવાની યોગ્યતા છે? આ દિવાલ પાછળ શું છે એ આપણે નથી જોઈ શકતા, અને આપણે ભગવાનને જોવા છે. ડિમાન્ડ આપણી ભગવાનને જોવાની છે. જો બ્રહ્માજી આ પ્રસંગમાં કહી રહ્યા છે ભગવાન ક્યારે દેખાય, તો સૌથી પહેલા કહે છે સ્વરૂપાય અદ્રષ્ટ, જે દેખાતા નથી, જે ભગવાનને મેં કે તમે ક્યારેય જોયા નથી, શ્રુત પૂર્વાય, પહેલા એ ભગવાનના વિષયમાં સાંભળવું જોઈએ. અને સાંભળવામાં આપણે બધા રાકા છે. બે કલાક કથા ચાલવાની હોય, બેનરમાં ટાઈમ લખ્યો હોય, અડધો કલાક આમથી આમ થાય ને તો હળવળવા માંડે, ક્યારે આવડા પૂરું કરશે? બસ તમારું એમાં જ ધ્યાન રહે છે, તમને એ નથી જીવનના પરમ સત્યને બ્રહ્માજી અહીંયા પ્રકટ કરી રહ્યા છે, એમાં ધ્યાન નથી. આ તો છે હવે બ્રહ્માજી જ્ઞાન ક્ષીર સમુદ્રના તટે ને વારી ઘડીએ એકની એક વાત આવે છે, એકની એક વાત નથી. ધ્યાન જો પૂરું અહીંયા હશે ને તો આ તત્વ સમજાય. ઘણા લોકો વિશ્વાસ નથી કરતા, ભગવાનને એમ જોયા નથી કેમ માનવી અમે ભગવાન છે. તમારી વાત સાચી છે, ચાલો તમે નથી જોયા ભગવાનને, તમે ન માનો, પણ નરસિંહ મહેતાએ તો જોયા છે ને, મીરાબાઈએ તો જોયા છે, એવા ભક્તોએ લખ્યું છે ભગવાન આવા છે, તો કમસે કમ ઈ ભક્તના જે શબ્દો છે એને સાંભળીને તો આપણને એવું થવું જોઈએ કે નહીં ભગવાન છે. છે તો સૌથી પહેલા એને જોવાનું કાર્ય કરવાનું છે. પણ એ દેખાય ક્યારે? તો કહે છે શ્રુત પૂર્વાય, પહેલા એના વિષયમાં સાંભળવું પડે. સમજો, કળિયુગની અંદર ભગવાનના દર્શન કાનથી થાય છે, આંખ્યુંથી દર્શન કરવાનો ક્યારે પ્રયાસ કરવો જોઈએ નહીં. તો આવડા કે લઈ ફાયવા લે, મંદિર જાવું મટ્યું. આ ઈ ચર્ચા નથી. ભગવાનના દર્શન કાનથી થાય છે કળિયુગમાં, પણ છતાં ભગવાનને મંદિરે જાવું રહ્યું એનું કારણ શીલ ભક્તિ સિદ્ધાંત મહારાજ પોતાના જીવનથી સમજાવે છે. આ પ્રભુપાદજી જે તમે જોઈ રહ્યા છો એમના ગુરુ મહારાજ હતા શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર. અને જગન્નાથપુરીનું જે મંદિર, જે લોકો જગન્નાથપુરી ગયા છે એને ખબર છે, એ જગન્નાથપુરીમાં વચ્ચે એક ગરુડ સ્તંભ છે મંદિરમાં પાછળ. તો ભક્તિ સિદ્ધાંત મહારાજ રોજ મંદિરમાં આવતા, એ ગરુડ સ્તંભ પાસે ઉભા રહે અને બસ ઉભા રહીને ભગવાન સામે જોવે. અને ભક્તિ સિદ્ધાંત મહારાજના શિષ્યો શું કરતા, દોડીને આગળ વ્યા જાય, આગળ જાય, જગન્નાથજીને આલિંગન કરે, જગન્નાથજીની ઉપર બેસી જાય, ક્યારેક આ કરે તે કરે ને એવું બતાવે કે જાણે એ બધા રાગાનુગા ભક્તિમાં આવી ગયા છે. એક દિવસ એક શિષ્યએ પૂછ્યું, ગુરુ મહારાજ અમે લોકો જગન્નાથજીને આલિંગન કરવા જાવી, એના ચરણ સ્પર્શ કરવા જાવી, તમે કેમ નથી આવતા? ત્યારે ભક્તિ સિદ્ધાંત મહારાજે કીધું કે હું શું, આ મારી ચામડાની આંખથી હું શું દર્શન કરવાનો ભગવાનના? તો કે જો ચામડાની આંખથી ભગવાન નથી દેખાતા તો રોજ મંદિર શું કામ આવો છો? ત્યારે ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે છે કે હું તો અહીંયા હાજરી પુરાવવા આવું છું. કેમ? મારી ક્ષમતા નથી ભગવાનને જોવાની, પણ ભગવાન તો મને જોઈ રહ્યા છે ને, કે મારો આ જે સેવક છે, મારો જે દાસ છે, એ રોજ મંગળ આરતીમાં આવીને ઉભો રહે છે, હું હાજરી પુરાવવા માટે અહીંયા આવું છું રોજ. જીવની કોઈ ક્ષમતા નથી. અરે જીવની વાત છોડો, સાક્ષાત આ દુનિયાના પ્રથમ જીવ બ્રહ્માજી તે ડાયરેક્ટ ભગવાનને નથી જોઈ શકતા. ભક્તો, હું ને તમે ભગવાનને કેવી રીતે જોઈ શકવી? અને આપણી ડિમાન્ડ, અમને ભગવાન બતાવો તો માનવી લ્યો. કોઈ પોતાની બુદ્ધિ, પહેલા આપણી યોગ્યતા તો જોવા. હવે અહીંયાથી જ કોઈ વ્યક્તિ કે મારે કાલે હવાર થાય ત્યાં વડાપ્રધાન મનમોહનસિંહ મારા ઘરે જોઈ સુરતમાં આવે, એક દેશનો સામાન્ય વડાપ્રધાન જો આપણા કહેવાય તો આપણા ઘરે ન આવે? આ તો અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી છે, એ એમનામાં આવી જાય ઘરે? અને ભક્તિ સિદ્ધાંત મહારાજ જેવા પ્રખર સંન્યાસી, પ્રખર સાધુ અને અવ્વલ નંબરના વૈષ્ણવી કહી રહ્યા છે કે મારી કોઈ યોગ્યતા નથી ભગવાનને જોવાની, આપણે હું તો આજ મંદિર ગયો ભગવાનના દર્શન કરવા. કોના દર્શન કરીને આવ્યો તું ભાઈ? હે, ચામડાની આંખથી હું એ પથ્થરને જોયો ખાલી? સમજવાનું તત્વ છે કે ભગવાનને જોવા માટે હૃદયની અંદર ભાવ પ્રગટ કરવો પડે અને સાથે સાથે એવું કાર્ય કરવું પડે જેના દ્વારા ભગવાન તમને જોવે. કારણ કે આપણે ભગવાનને ક્યારેય જોઈ શકવાના નથી. અને સત્ય છે, જ્યાં સુધી ભગવાનની કૃપા નહીં થાય ત્યાં સુધી આપણે ભગવાનને જોઈ શકવાના નથી. સાક્ષાત બ્રહ્માજી ઊભા છે, શિવજી ઊભા છે, દેવતાઓ ઊભા છે, છતાં ભગવાન કોઈ નથી જોઈ શકતું. ત્યારે બ્રહ્માજી આંખ બંધ કરી સમાધિ લગાડી અને ભગવાનને સ્તુતિ કરવાનો પ્રારંભ કરે છે. અને એટલા માટે આચાર્યો કહે છે કે આપણે તે ભગવાનને સ્તુતિ કરવી જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ. અને પ્રાર્થનામાં શું? ઈ પ્રાર્થના નહીં કે પ્રભુ પૈસા બહુ ઓછા છે, મોંઘવારી વધી છે, થોડી કૃપા કરો મારી ઉપર, હે ને, આ પ્રાર્થનાની વાત નથી. પ્રાર્થના કરવી જોઈએ કઈ? જે પ્રાર્થનાઓથી ભગવાનના ગુણ પ્રકટ થતા હોય. આપણે મંગલાચરણમાં ગાઈએ છીએ ને, હે કૃષ્ણ કરુણા સિંધુ. કરુણા સિંધુ શું છે? કરુણાનો અર્થ છે કે પ્રભુ તમે કરુણાના સાગર છો, કારણ કે તમે જીવ ઉપર જેટલી કરુણા કરી છે એટલી કરુણા સંસારમાં બીજા કોઈએ નથી કરી. એટલા માટે જ ભક્તો ગાય છે, બહુ સુંદર એમના ગીતોમાં કહે છે,
હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ ના હર નારા, તારી કરુણા નો કોઈ પાર નથી. સંકટ કૃપાળુવાલા મે પીધા વિષ્ણ પ્યાલા કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
કરુણાનો કોઈ પાર
હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર છોરું થાય તું તો માવતર કહેવાય
ભલે છોરું કછોરું થાય તું માવતર કહેવાય
શીળી છાયા ના દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
સંકટ ના હરનારા
સાચા છે વનહારા તારી કરુણાનો કોઈ પાર નથી
કરુણાનો કોઈ પાર
હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
કેમ ટેન્શન માં આવી ગયા છે બધા? અહીંથી પછી આપણે ઘરે જ જવાનું છે, અને તમને એવું લાગતું હોય કે તમે કદાચ ક્યાંક ફસાણા છો તો મુક્ત થવા માટે જ આપણે આયોજન કર્યું છે. આ સંસારમાંથી નીકળવાનો ઉપાય છે, બધા ઉપાય છે, એટલે તાળી પાડી અને ભજનમાં જે ભાવ હૃદયમાં છે ને મુખ ઉપર પ્રગટ કરો, એમાં કઈ વાંધો નથી તમતા. આજે એવું લાગે છે કે બધાના લાખ લાખ રૂપિયા કોઈક લઈ ગયું હોય અને પંચકથામાં બેઠા હોય. અને આમ જો મોઢા હસતા નહીં રાખો ને તો આ કેમેરામાં હારા નહીં આવો તમે.
છે મારું જીવન ઉદાસી, તું શરણ લે અવિનાશી.
મારું જીવન
સાર છે આમાં, ઉદાસ જીવન ને જો સારું કરવું હોય તો જે આનંદ સ્વરૂપ છે એની શરણ લેવી પડે તો જીવનમાં આનંદ આવે. નકર ઓલા કેમેરા વાળા કે ને સ્માઇલ પ્લીઝ, અને ઓલી પરાણે પરાણે જે સ્માઇલ કાઢતા હોય ને એવી આવે. એટલે ભગવાનના શરણમાં રહેશો તો સ્વાભાવિક સ્માઇલ આવે છે.
છે મારું જીવન ઉદાસી, તું શરણ લે અવિનાશી.
મારું જીવન ઉદાસી, તારા ચરણે લે અવિનાશી.
મારા દિલમાં હે રમનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.
સંકટ ના હરનારા.
જે ભજનના શબ્દ છે કંઈક એવા જ શબ્દમાં બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરે છે. બહુ સુંદર પ્રાર્થના કરતા પ્રથમ શ્લોક ગાઈ રહ્યા છે.
અવિક્રિયમ સત્યમનંતમાધ્યમ ગુહાશયમ નિષ્કલમ પ્રતર્ક્યમ મનોગ્રયાનમ વચસા નિરુક્તમ નમામહે દેવવરમ વરેણ્યમ.
પ્રથમ શ્લોકમાં બ્રહ્માજી કહે છે નમામહે, હે પ્રભુ અમે તમને નમસ્કાર કરીએ છીએ. જો પ્રણામની શાસ્ત્રમાં બહુ મહિમા છે ભક્તો, પણ સમયના અભાવમાં આ બધી વ્યાખ્યાઓ સંભવ નથી. છતાં એટલું સમજો, વેદવ્યાસ મહારાજ લખે છે દશાશ્વમેઘી પુનરેતી જન્મ કૃષ્ણ પ્રણામિન પુનર્ભવાય. દસ દસ અશ્વમેઘી યજ્ઞ કરવા વાળો વ્યક્તિ આ સંસારમાં ફરીથી જન્મ લઈને આવે છે. પણ કહે છે હે ભક્તો, જે વ્યક્તિ એક વખત કૃષ્ણને પ્રણામ કરી દે એ વ્યક્તિ આ સંસારમાં ક્યારેય પાછો આવતો નથી. એક શબ્દમાં ભગવાનના પ્રણામની મહિમા બતાવે છે. તમે જોશો હરે કૃષ્ણ સંસ્થાના ભક્તો કદાચ કથામાં આવે કે મંદિરે હોય, જ્યાં હોય આમાં આડા જ પડતા હોય, એને સામે તિલક વાળો ભાળ્યો નથી કે આડા પડ્યા નથી. કારણ પ્રણામની બહુ મહિમા છે ભક્તો. પ્રણામ ઉપર જો ખાલી 7 દિવસની સપ્તાહ કરી હોય ને તો થઈ શકે, અનંત મહિમા. એટલા માટે પ્રણામ પ્રણામ એટલે કરવા જોઈએ કે ભાવથી જો એક વખત કૃષ્ણને પ્રણામ કરી લ્યો ને, માળાય ન કરવી પડે, કથાય ન સાંભળવી પડે, અને પ્રણામ કરીને ઊભા થાવ તો સીધા ભગવાનના ધામમાં નીકળો. પ્રણામની આ મહિમા છે. અને પ્રણામ કરવાથી એવું નથી કે આ બધી વાતો ખાલી હવામાં થાય છે. પ્રણામ કરવાથી ભગવાન સર્વે સર્વ અર્પણ કરી દે છે. તમે વંદન ભક્તિના આચાર્ય છે અક્રૂરજી, કંસની સાથે રહેવા વાળા હતા મથુરામાં, પણ કૃષ્ણને બે હાથ જોડીને પ્રણામ કર્યા. કૃષ્ણ બોલો, સુદામાજી પ્રણામ કૃષ્ણને કરે છે, ભગવાને દ્વારકા આપી દીધી. આ તો મનુષ્યની વાત છે. આજ સ્કંદની આગળની ઘટના, હાથીએ ખાલી ફૂલ એક કમળનું સુંઢમાં લઈને કીધું હે હરિ રક્ષા કરો, ભગવાન ગરુડ ઉપર બેહીને આવીને પ્રકટ થઈ ગયા અને ગજેન્દ્રની રક્ષા કરી ભગવાને. વિચાર કરો, એક પશુ જો ભગવાનને બોલાવીને ભગવાન એની રક્ષા કરતા હોય તો આપણી જેવા બુદ્ધિવાળા મનુષ્ય જો ભગવાનને બોલાવે તો શું ભગવાન રક્ષા નહીં કરે? અવશ્ય રક્ષ બે કૃષ્ણ, પણ વિશ્વાસ નથી. વાત અહીંયા આવીને ઊભી છે. અહીંયા અટક્યું છે આપણું. ગીતામાં કૃષ્ણે કીધું, યોગ ક્ષેમમ વહામ્યહમ, મારું ભજન કર, કોઈ વાતની કમી નહીં રહેવા દઉં, પણ કરે એ બીજો. હે, મારા પરિવારનું તો હું જ કરું ને, ભગવાન થોડા દેવા. આ ઘણા લોકો કે તમે આટલી ઉંમરમાં આ ભજન કરો છો, કથાઓ કીર્તન ધંધો કરાય, આ ઉંમરમાં ભગવાન થોડા ખાવા દે છે, કોણ આપે છે તમે વિચાર કરો. અને બીજું કે જેણે જેણે ભક્તિ કરી એમાંથી કોણ ભૂખ્યા રહી ગયા એ બતાવવાનું. ભક્તિ કરી સુદામન દ્વારકા મળી, આજે આપણે રાજદી તૂટવી તો હજી પૂરું નથી થતું ઘરનું, નથી અનુભવ આપણો. આપણે કેવી નરસિંહ મહેતા કઈ ઓફિસ નો જતા, ધંધો નો કરતા, કયું કામ બાકી રહ્યું, એને છોકરા લગ્ન ન થયા, એને છોકરીના ન થયા. થાય છે બધું, પણ વિશ્વાસ એ તો બાજુવાળા પાસે ઉછીનો લાવી થાય, થોડો વિશ્વાસ નહીં. હજામની દુકાનમાં જાય, ખુરશી ઉપર માથું રાખીને બેસી જાય કે આ હજામ આપણને નહીં મારે, થોડો ડર નથી કે હજામ ઓલા હજાયા તો આપણું ગળું કાપી નાખશે, તો પૂરો વિશ્વાસ આ હજામ આપણું ગળું નહીં કાપે. માનો ગામડે જાવ હોય, ટ્રેનમાં બેહે તો ટ્રેનના ડ્રાઈવર ઉપર કે જે બસમાં બેઠા હોય બસના ડ્રાઈવર ઉપર પૂરો વિશ્વાસ કે આ આપણને આપણા ગામના પાદરમાં જ ઉતારવાનો છે, એને પૂરો વિશ્વાસ. પોતાના પતિ હોય તો એની ઉપર વિશ્વાસ કે આપણું પાલન કરશે, પતિને પરિવાર ઉપર વિશ્વાસ, આવડા મને સાચવશે. દુનિયામાં બધી જગ્યાએ વિશ્વાસ ભગવાનને છોડીને, એની ઉપર નહીં. પૂછો ભગવાન ઈ ક્યાં છે, લે ભગવાન નથી તો બધું કોણ કરે છે. એક તમને સત્ય ઘટના કહું, એક બ્રાહ્મણ ઈ હજી છે અને ગામડામાં મારી મુલાકાત થયેલી, ઈ બ્રાહ્મણના મુખેથી આ વાત મેં સાંભળી હતી કે ઘણા લોકો ચર્ચા કરતા હતા, એટલે ગામડામાં હોય ને ચોરા ચોરે બેઠા હતા અને ચર્ચા કરતા હતા કે નરસિંહ મહેતાનું જીવન તમે જોવો, ભગવાને નરસિંહ મહેતાના કેટલા કામ કર્યા. એ બ્રાહ્મણ હતા એટલે એને બધા લોકોને કીધું, જો એક શબ્દ આગળ ન બોલતા કારણ કે તમે બધા મૂર્ખ્યા છો. નરસિંહ મહેતાના કામ ભગવાને કર્યા, એક શામળસાને પવણાવ્યો, એક કુંવરબાઈનું મામેરું કર્યા, આપણા ત્રણ ત્રણ ને ચાર ચાર ના કોણ કરે છે. તો કે ઈદ અમે કર્યા, અમે કર્યા તેમ ક્યાંથી લાવ્યા હતા. કોઈ ખેડૂત એક દાણો જમીનમાં નાખે ને એના હજાર દાણા થઈને બહાર આવે, અંદર કઈ મશીન મૂક્યા છે. આ વ્યવસ્થા ભગવાનની છે. તમે હીરાવાળાને પૂછો, ઈદ અમે બેલ્જિયમથી ખરીદીને લાવીશ, પણ બેલ્જિયમમાં જે લોકો ખાણીમાં કાઢે છે ભગવાનને ટેક્સ આપે છે મફત, ભગવાન બધું ફ્રી આપે છે, અને તોય આપણે કર્યું. બોલો ઈ બેલ્જિયમ વાળા ઈ પથરાઓને અહીંયા લાવે, અહીંયા પાછા એક ઓફિસમાં બીજી ઓફિસો ફેરવે ને એમાં વચ્ચે આવડા રળે, અને તોય એમ કે અમે કર્યું. બોલો સમજો સિદ્ધાંત, જરૂરી નથી કે ભગવાન સામે આવીને જ આપે, ભગવાન અપ્રત્યક્ષ રૂપે તે ઈ જ પાલન કરે છે, ઈ જ પોષણ કરે છે. પણ દુર્ભાગ્ય એટલું છે ભક્તો, વિશ્વાસ નથી ભગવાન ઉપર. એટલા માટે બ્રહ્માજી કહી રહ્યા છે, નમામહે દેવ વરમ વરેણ્યમ. આ સંસારમાં જો કોઈનું વરણ કરવું હોય તો એ વરણ કરવા યોગ્ય એક જ વ્યક્તિ છે, અને એ છે ભગવાન. એનું વરણ કરવું જોઈએ. બ્રહ્માજી ભગવાનને કહી રહ્યા છે, હે પ્રભુ નમામહે દેવ વરમ વરેણ્યમ, અમે તમને અમારા ઈશ્વરના રૂપમાં વરણ કરીએ છીએ, અમે તમારા આશ્રય લઈ રહ્યા છીએ. કેવા ભગવાનને? તો ભગવાનના ગુણોને બતાવતા કહે છે, અવિક્રિયમ, હે પ્રભુ તમારી અંદર કોઈ જાતનો વિકાર નથી. જો પ્રત્યેક મનુષ્યના શરીરમાં અંદર અને બહાર છ છ વિકાર હોય, અંદર છ વિકાર હોય અને બહાર છ વિકાર હોય છે. એટલા માટે કહે છે કે જેમાં કોઈ વિકાર નથી એવા તમે છો, પહેલો ગુણ ભગવાનનો બતાવે છે. તો અંદરના વિકાર શું છે? જો મનુષ્ય શરીરની અંદર છ વિકાર છે, એમાં પહેલો છે જન્મ લેવો. મનુષ્યનો જન્મ થાય, જન્મ થયા પછી એ મોટું થાય, વધે, એ પછી મનુષ્ય હોય, પશુ પક્ષી હોય, વૃક્ષો હોય, જન્મ લઈ અને મોટું થાય, વધે અને કાળની સીમામાં રહે. ત્રીજો ગુણ, જન્મથી લઈ અને મૃત્યુ સુધીના કાળ વચ્ચે રહે છે અને એ શરીરમાંથી કંઈક ઉત્પન્ન કરે. ઉત્પન્ન એટલે મળમૂત્ર ઇત્યાદિ ઉત્પન્ન કરે છે, આ નખ વાળ બધું શરીરમાંથી ઉત્પન્ન થાય છે, અને સંતાન પ્રાપ્તિ, સંતાન મનુષ્યના શરીરમાંથી ઉત્પન્ન થાય છે. પછી શરીરનું ક્ષીણ થવું અર્થાત વૃદ્ધાવસ્થા, ધીમે ધીમે શરીરની શક્તિઓ ઓછી થતી જાય અને છેલ્લે મૃત્યુ, નાશ. આ શરીરના આંતરિક છ લક્ષણ છે, પણ ભગવાનમાં આમાંથી એકય લક્ષણ હોતું? ભગવાન ક્યારેય જન્મ લેતા નથી. તો તમે કહેશો તમે ગોકુળ આઠમ તો મનાવો છો બહુ ધામધૂમથી, ભગવાન ક્યારેય જન્મ નથી લેતા, ભગવાન પ્રકટ થાય છે. માની લો અત્યારે સૂર્ય નથી તો કોઈ એમ કહેશે કે સૂર્ય મરી ગયો? સૂર્ય છે, આપણી દ્રષ્ટિમાં નથી, કાલે હવારી પાછો આવવાનો છે. તો આપણે શું કહીશું? સૂર્યનારાયણ પ્રગટ થયા. કોઈ એવું કે છે એટલે સૂર્યનો જન્મ થયો? હે, કીધું કોઈ એવું કે હાંજે જાય એટલે લ્યો સૂર્ય મરી ગયો? સૂર્ય જન્મતો નથી મરતો નથી, એનો ઉદય થાય અને અસ્ત થાય એમ ભગવાન ક્યારેક ક્યારેક વિશિષ્ટ લીલા કે કાર્ય કરવા માટે આ સંસારના જીવો સમક્ષ પ્રકટ થાય અને ફરીથી પાછા અપ્રકટ થઈ જાય. તો લોકો એમ કે ભગવાન મરી ગયા, તત્વ નથી. બ્રહ્માજી કહે છે અવિક્રિયમ, હે પ્રભુ તમે જન્મ નથી લેતા ક્યારેય, કેવલ પ્રકટ થાય અને અપ્રકટ થાય છે. બીજું વધવું, ભગવાન કોઈ દિવસ મોટા નથી થતા, એ જ્યારથી છે ત્યારથી લઈ અત્યાર સુધી અને હવે પછી ભવિષ્યમાં તે એની ઉંમર ફિક્સ છે 15.5 વર્ષ. એ 15.5 માંથી ક્યારેય 16 ના નથી થતા કે નથી, ફરી જન્મ જ નથી તો પછી બાળક થવાનો તો પ્રશ્ન જ ક્યાં છે? મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર લગભગ 100 વર્ષ આસપાસ હતી. તમે ગીતાનો ફોટો જોવો અત્યારે લાગે 100 વર્ષના છે, 16 વર્ષના નવ યુવાન. એટલા માટે બ્રહ્માજી કહે છે નવ યૌવનમ ચ, ભગવાન હંમેશા 15.5 વર્ષના રહે છે. એ પછી અર્જુનનો રથ હાકે તોય ભલે, કે દ્વારકાની અંદર જઈને દેવકીના ખોળામાં બેસે તોય ભલે. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી કૃષ્ણ જયારે દ્વારકામાં ગયા, સુખદેવ ગોસ્વામી લખે છે દેવકી એને ખોળામ બેહીને રમાડ્યા. બોલો 125 વર્ષના છોકરાને ખોળામ બેહારીને રમાડે? હું વિચાર કરતો મેં કીધું આવું સંભવ છે? 125 વર્ષના કૃષ્ણ દેવકી ને ખોળામ કેમ આવ્યા છે? પણ પછી બ્રહ્માજી નો શ્લોક સ્મરણ આવ્યો, આ તો નવ યૌવનમ છે, નિત્ય નાના બાળક કિશોર અવસ્થામાં રહે છે. તો ભગવાન જન્મ લેતા નથી, એ વધતા નથી, અને ભગવાનના શરીરમાં કોઈ વિકાર નથી હોતો. આપણને જેમ પરસેવો થાય, લોહી નીકળે, ગુમડા થાય, આવું ભગવાનના શરીરમાં હોતું? આપણને ગુમડું થયું હોય ને પછી ડોક્ટર ઇન્જેક્શન આપે ને તો ત્યાં દાગ રહી જાય, પછી એમ કે દાગા પડી જાય ને. કોઈ વ્યક્તિ સંસારમાં એવો નથી જેના શરીરમાં રોગ ન હોય. પ્રત્યેક વ્યક્તિના શરીરમાં કાંઈક ને કાંઈક ખામી છે, પણ ભગવાનના શરીરમાં એક કાપો નથી, એક લીટો નથી કોઈ જગ્યાએ. તો ઘણા લોકો કે ઓલું શ્રી આ લક્ષ્મીજીને ધારણ કર્યા ન્યાજ છે લીટો, એ લીટો નથી. એટલા ભાગમાં ભગવાનના જે રૂવાડા છે એ ગોલ્ડન કલરના છે, ગોલ્ડન રૂમાવલી છે ભગવાનની. એના કાંઈ લક્ષ્મીજી રહે છે એટલે કાંઈ લીટો નથી પાડ્યો ભગવાને શરીર ઉપર. રૂવાટી જે છે એ ગોલ્ડન કલરની છે અને એ રેખાને શ્રીવત્સ કહેવામાં આવે છે. તો ભગવાનના શરીરમાં કોઈ જાતનું કોઈ ખોડખા પણ નથી, અનાદિકાળથી યૌવન છે. અને ઉત્પન્ન ભગવાનમાંથી આમ જોવો તો અનંત કોટી બ્રહ્માંડમાંથી નીકળ્યું છે, પણ એ અનંત કોટી બ્રહ્માંડ અંતે ભગવાનમાં વિલીન થઈ જાય છે અને મૃત્યુથી ભગવાન પરે છે. કારણ કે મૃત્યુનાય સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલા માટે બ્રહ્માજી કૃષ્ણને અવિક્રિયમ કહી રહ્યા છે, પ્રભુ તમારી અંદર કોઈ જાતનો વિકાર નથી. તો આ બધા હતા બાહ્ય વિકાર, જે સોરી મારી ભૂલ થઈ આમાં, આ જે છ વિકાર છે બહારના વિકાર છે. અને આંતરિક વિકાર છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય. આ છ શરીરની અંદરના વિકાર છે. તો આ છ માંથી એકય વસ્તુ ભગવાનમાં હોતી નથી. અને બીજું કહે છે કે અંતઃ, ભગવાન ક્યારેય પોતાની ચેતના બદલતા નથી. ચેતના બદલવાનો અર્થ એ છે, આપણે બધા એક સમય નાના હતા, બાળક બાળ મંદિરમાં ભણતા હતા ને, અમુક ઠામુકા નદિયા નિશાળે, પણ તોય નાના હતા બધા, બને. કારણ કે અમુકને લાગ્યું નહીં કે આપણે નિશાળ જવા જેવું છે, ન ગયા, છતાં નાના હતા બધા. તો નાના હતા ત્યારે આપણી ઈચ્છા શું હતી? રમવું જોઈએ, આ કરવું, ઓલું કરવું, આ વસ્તુ જોતી છે, ઓલું જોતું છે. થોડાક મોટા થયા એટલે વિચાર આવે કે નહીં સ્કૂલે જવું જોઈએ, સ્કૂલમાં ગયા. ત્યાંથી વળી પાછા થોડાક મોટા થયા એટલે પૈસા કમાવા જોઈએ, થોડા મોટા થયા એટલે ઘર પરિવારનું પાલન કરવું જોઈએ, અનેક જાતની. તો વારંવાર ચેતના બદલાતી રહે છે કે હું પહેલા નાનો હતો, પછી મોટો થયો, આ થયું. ભગવાનની ચેતના ક્યારેય બદલાતી નથી. ભગવાન જેવા છે, પહેલાના અનાદિ કાળથી બસ એવા જ છે. માની લો ઈ જયારે અહીંયા અવતાર લઈને પ્રગટ થાય તો ગોકુળમાં જયારે કૃષ્ણ છ દિવસના હતા ખાલી, અને પૂતના નામની રાક્ષસી આવી જેનું શરીર 18 માઇલનું હતું, આવી 18 માઇલની પૂતનાને ભગવાને ખાલી હોઠ દબીને મારી નાખી. બોલો, એવું નથી કે ભગવાન નાના બાળક થાય એટલે એની શક્તિ, ભગવાન એની ભગવત્તાથી ક્યારે અલગ થતા નથી. અને એક બહુ મહત્વનો સિદ્ધાંતિ સમજો કે મનુષ્યનું શરીર જે છે એને દેહ કહેવામાં આવે છે, પણ ભગવાનનું શરીર છે એ દેહ નથી. કારણ ભગવાનનો દેહ છે જ નહીં, ભગવાનનું સ્વરૂપ હોય. સ્વરૂપ માને આપણા જેમ શરીર અને આત્મામાં અંતર છે, માનો આ શરીર છે પછી મારું તમારું, સમય આવશે એટલે બધાના શરીરમાંથી આત્મા નીકળી જાય, આત્મા નીકળશે એટલે આપણે કહેશું કે લ્યો આ ભાઈ ઉકલી ગયા હે ને, મરી ગયા. પણ ભગવાનના શરીર કે આત્મામાં કોઈ અંતર નથી, એટલે ભગવાનના શરીરને ક્યારેય દેહ ન કહેવો જોઈએ. દેહ છે જ નહીં, દેહ એને કહેવાય જેમાં આત્મા રહેતો હોય. ભગવાનનું શરીર અને ભગવાનના આત્મામાં કોઈ અંતર નથી. ભગવાનનો આત્મા કયો તો ઈ જ છે, ભગવાનનું શરીર કયો તો ઈ જ છે. આત્મા અને શરીરનું અંતર જે છે એ મનુષ્યના શરીરમાં રહે છે ખાલી, ભગવાનમાં નથી હોતું. એટલા માટે બ્રહ્માજી કહી રહ્યા છે કે અવિક્રિયમ છે. બીજો ગુણ ભગવાનનો બતાવે છે ગુહાશયમ. હવે જુઓ, ભગવાન પોતાના ધામમાં રહે છે, એમાંથી અનેક પ્રકારના અવતાર નીકળે છે, અને છતાં આટલા અવતાર લેવા છતાં ભગવાન એટલા સ્વરૂપમાં પોતાનો વિસ્તાર કરે છે કે જેટલા જેટલા જીવાત્માઓ છે એ બધાની સાથે હૃદયમાં રહે છે. બોલો, બધા વ્યક્તિઓના હૃદયમાં, વ્યક્તિના હૃદયમાં નહીં, જેટલા જેટલા આત્મા છે એ બધાની સાથે પરમાત્માના રૂપે ભગવાન બધા જીવોની અંદર રહે છે સાથે. ગુહાશયમ, હૃદયની જે ગુહા છે એમાં રહેવા વાળા જે ભગવાન છે એના માટે બ્રહ્માજી કહે છે ગુહાશયમ. જો કોઈ વ્યક્તિ એમ પૂછે, માની લો અત્યારે જે બધા નવા નવા ભગવાન લોન્ચ થયા છે, તો એમાંથી કોઈ ભગવાન કદાચ ક્યારેક તમારી મુલાકાત થાય, તો એ ભગવાનને તમારે પૂછવું કે તમે તમારો વિસ્તાર કેટલો કરી શકો. માનો ગવર્મેન્ટની ગણતરી અનુસાર એવું કહેવું છે કે આ પૃથ્વી ઉપર અત્યારે 7 અબજ મનુષ્યો છે. હવે 7 અબજ મનુષ્યોની સાથે 7 અબજ પરમાત્માના રૂપમાં ભગવાન રહે છે, તો જે વ્યક્તિ પોતાને ભગવાન કહે છે એને કહો કે તમે જરાક 700 સ્વરૂપમાં તમારો વિસ્તાર કરો તો અમારે જોવા જ તમને. જો કરી દે તો એને ભગવાન માનો, નો ડાઉટ, એની પૂજા કરવી જોઈએ. 700ની વાત જવા દો, 49 થી 50મું ન કરીએ કે જેને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોય ને એ 50 સ્વરૂપમાં પોતાનો વિસ્તાર કરે. પણ કેવી રીતે? એક સ્વરૂપ નાતું હોય તો 49 એ 49 નાતા જ હોય, સમજાય. અને ભગવાનનો વિસ્તાર કેવી રીતે છે? ભગવાન જો દ્વારકામાં રૂકમણીના મહેલમાં કદાચ પ્રસાદ લેતા હોય તો સત્યભામા અન્ય ખાટે ઈચકતા હોય. જેટલા સ્વરૂપ એટલી અલગ લીલા, આ માત્ર ભગવાનમાં સંભવ છે. યોગી ભલે એના સ્વરૂપ અનેક કરે, પણ એક સ્વરૂપ જે કાર્ય કરતું હોય એ જ સ્વરૂપ બાકીના જે 50 સ્વરૂપ હોય એ કરતા હોય, અને 50 થી વધારે સ્વરૂપ અષ્ટાંગ યોગી ક્યારે ધારણ ન કરી શકે. અષ્ટાંગ યોગની એક લિમિટ છે કે કોઈ પણ વ્યક્તિ બહુ સિદ્ધિને પ્રાપ્ત કરે તો એ પોતાનો 50 રૂપમાં વિસ્તાર કરી શકે, પણ 50 થી વધારે રૂપ ક્યારે એના થાય નહીં. આ ભગવાન એવા ગુહાશય જે પ્રત્યેક જીવોના હૃદયમાં રહેવા વાળા છે, અને કહે છે અપ્રતર્ક્યમ, તર્કથી જે રહિત છે. કોઈ વ્યક્તિ માની લો તર્ક કરે કે ભગવાન આવા હશે, ભગવાન કાળા દેખાતા છે, ભગવાન આવડા હશે એમ, કોઈ દિવસ તર્ક દ્વારા ભગવાનને જાણી શકાતા નથી. કારણ કે મનોગ્રયાનામ વચસા નિરુક્તમ. જ્યારે જ્યારે કોઈ વ્યક્તિનું મન ભગવાનને પકડવાનો પ્રયાસ કરે તો કે છે મનોગ્રયાનમ, ભગવાન જે છે એ મનથી થોડાક આગળ જ હાલે છે. કોઈ ઋષિઓનું મન, અરે 60-60 હજાર લાખ વર્ષો સુધી તપસ્યા કરવા વાળા ઋષિઓના મને તે ભગવાન સુધી પહોંચી શકતા નથી. કરોડો વર્ષો તપસ્યા કરી લે છતાં એવા તપસ્વીઓના મન ભગવાનને નથી પકડી શકતા. કારણ કે ભગવાન મનોગ્રયાનમ છે, ભગવાન હંમેશા મનથી થોડાક આગળ જ રહે છે. હવે ઓલા લોકો જેટલું મનને દોડાવે ભગવાન એનથી 2 ફૂટ આગળ, જેટલું મનને દોડાવે ભગવાન એનથી 2 ફૂટ આગળ. તો પછી અમુક ભક્તો વિચાર કરશે તો એનું ભજન શું કામ કરવું, પકડાતા છે નહીં, પકડાતા નથી એની ભક્તિ કેમ કરવી? પકડાય છે, હરિ હરિ નામ થી પકડાય છે. ભગવાન નો નામ જો લેવામાં આવે એ ભગવાન પકડાય. અને જુઓ, યોગીઓ નથી પકડી શકતા, ધ્યાનીઓ નથી પકડી શકતા, એ ભગવાનને બ્રજની એક અભણ ગોપીએ પકડી લીધા છે. દામોદર લીલા ભાગવતના દશમ સ્કંદમાં તમે જોઈ શકો. અરે બ્રહ્માજી અને શિવજી યોગી વિધ્યાન ગમ્યમ, યોગીઓના ધ્યાનમાં જે ભગવાન નથી પકડાતા એ બ્રજની એક અભણ ગોપી પકડી લે છે. કારણ પ્રેમ. પ્રેમે રસ સંબંધ જહા પ્રેમે રસ સ્વભાવ. પ્રેમનો સંબંધ અને સ્વભાવ પ્રેમથી ભગવાન પકડાઈ જાય છે. એટલા માટે અહીંયા બ્રહ્માજી કહી રહ્યા, અપ્રતક્યમ, કોઈ પોતાના મન અને તર્ક દ્વારા ભગવાનને જાણી શકે નહીં. અને આગળ કહે છે નિષ્કલમ. નિષ્કલમ એટલે એ કલાથી રહિત છે, એને કોઈ ઉપાધિ નથી. ઉપાધિનો અર્થ થાય આવરણ. જેમ જીવ ઉપર શરીરનું આવરણ છે એટલે જીવ આ સંસારમાં શુદ્ધ રૂપમાં પ્રકટ થતો નથી, એમ ભગવાનની ઉપર કોઈ ઉપાધિ નથી. તો આપણે કહેશું કે નહીં, ભગવાનને નામ તો છે, નામ એ એક ઉપાધિ છે ને. ઉપાધિને આપણી ભાષામાં કહેવાય ડિગ્રી. જેમ કે મહેશભાઈ હોય એના આગળ તમે ડોક્ટર લગાડજો, શું થાય? ડોક્ટર મહેશભાઈ એવું થઈ જાય ને. એમ ભગવાનના જે નામ છે એ નામ, એને એવું નથી કે એને લીલા કરીને પછી ભગવાનના નામ એને આપ્યા, એવું નથી. ભગવાનનું નામ પહેલેથી છે. આવો એનું એક અંતિમ પ્રમાણ તમને આપું અને પછી આપણે આ કથાને વિરામ કરશું. ધ્રુવ મહારાજ જયારે સતયુગમાં તપસ્યા કરવા ગયા તો સમય તમે જોયો કે સતયુગ જે છે એ પહેલા આવે છે, પછી ત્રેતાયુગ આવે, પછી દ્વાપર આવે ને પછી કળયુગ આવે. તો સતયુગમાં ધ્રુવ મહારાજ જયારે જંગલમાં ગયા તો નારદ મુનિ કીધું કે તમારે જપ કરવાનો ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ કરવાનું કીધું તો વાસુદેવ શબ્દનો અર્થ છે વસુદેવસ્ય પુત્ર ઇતિ વાસુદેવ. વસુદેવના જે પુત્ર છે એનું નામ વાસુદેવ છે. હવે એ વસુદેવના પુત્રને આવવા તો હજી દ્વાપર યુગ તો બાકી હતો આવવાનો. તો સતયુગમાં ધ્રુવને કેમ ખબર પડી કે આ વસુદેવના પુત્ર વાસુદેવનું ભજન કરાય? એવું નથી કે 5000 વર્ષ પહેલા કૃષ્ણ અહીંયા આવ્યા, વસુદેવજીના ઘરે જન્મ લીધો અને પછી એને વાસુદેવ નામ મળ્યું. જોવો, સંસારમાં ભગવાન એને કહેવાય ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળની અંદર જે સનાતન સત્ય હોય. એવું નહીં કે અહીંયા આવે ને પછી નામ મળે ને, એ લોકોને ભગવાન નથી કહેવામાં આવતા. જે ભગવાન હોય એનું વર્ણન શાસ્ત્રમાં પહેલેથી આપેલું હોય. લાખો વર્ષો પહેલા ધ્રુવ અને પ્રહલાદ નામના બે બાળકો થયા, એ ઓમ નમો ભગવતે વાસુદેવાય જપતા હતા જ્યારે વાસુદેવનો જન્મ થયો દ્વાપર યુગમાં. તો એ 40 લાખ વર્ષ પહેલા ધ્રુવને કેમ ખબર પડી કે વસુદેવના પુત્ર વાસુદેવનું ભજન કરવું જોઈએ? કારણ કે ભગવાન કૃષ્ણ જે છે એ ત્રિકાળ સત્ય ભગવાન છે અને બાકી બધા જે ભગવાન છે એ એના રૂપ છે, એના સ્વરૂપ છે, અને એનાથી નીચે જે છે એ દેવી દેવતાઓ છે. આ અંતર જ્યાં સુધી મગજમાં નહીં આવે ત્યાં સુધી ભગવાનને આપણે સમજી શકવાના નથી. અને જ્યાં સુધી ભગવત તત્વ નહીં સમજાય ત્યાં સુધી જેટલું કર્યું બધું ફેર. તો ઘણા લોકો કહે છે નહીં, તમે ભગવાનમાં ભેદ કરો છો, ઓલા ભગવાન અલગ ને ઓલા અલગ. ભેદ કરવો જ રહ્યો ભક્તો. કારણ કે જે ભગવાન હોય એને ભગવાન કહેવાય, જે દેવી દેવતા છે એને દેવી દેવતા કહેવાય, જે અવતાર છે એને અવતાર કહેવાય છે. હવે એક ઘરમાં અનેક પુરુષ રહેતા હોય, એમાં એક જણના લગ્ન થાય અને લગ્ન થઈને પછી સ્ત્રીને પૂછવામાં આવે કે આમાંથી તારો પતિ કોણ? તો કે આ છે એ બધા. કારણ કે ભેદ ન કરવો જોઈએ. ઘરમાં શું કામ ભેદ કરો છો? કોઈ દિવસ આપણી દીકરીને કીધું તું પત્ની છો મારી? એમ પત્ની જે હોય એને જ પત્ની કહેવાય. દીકરી હોય અને દીકરી કહેવાય, બેન હોય અને બેન કહેવાય, સ્ત્રીઓ તો ઘણી હોય. પણ જેની સાથે જેનો જેવો સંબંધ છે એ સંબોધન એને આપવામાં આવે છે. એમ આપણે તે જે ભગવાન હોય અને ભગવાન કહેવાય, જે ભગવાન નથી એને જો ભગવાન પકડીને હાલશો તો આગળ પછી મર્યા પછી તમે પોતે અનુભવ કરશો કે આપણે ક્યાં હલવાના છે. લો, આ હું તમને કોઈ સાંપ્રદાયિક વાત નથી કરતો કે આવડાને ઇસ્કોનમાં લાવવા છે, એ હાટવા ચર્ચા નથી. શાસ્ત્ર બોલે છે આ અને બ્રહ્માજીની પ્રાર્થના બોલે છે ભગવાન કોને કહેવાય. ગમે એ ભગવાન થઈ ન જાય અને છતાં કદાચ તમે ન માનો તો કાંઈ વાંધો નહીં. તમારા માનવા ન માનવાથી કાંઈ બદલાવાનું નથી. તમે કદાચ એમ કહી દો કૃષ્ણ ભગવાન નથી તો એ કાંઈની સીટ છોડી નથી દેવાના. તમે કદાચ કાલ હવારે માયક લઈને ઉભા રહી જાવ ઉદયનગરના રોડે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન આપણા મુખ્યમંત્રી નથી તો એ કઈ સીટ છોડી ન દે. સમજાય? આપણા બોલું આપણું બોલેલું આપણા ઘરવાળા એ માનતા નથી તો ભાઈ ભગવાન એની ખુરશી હું કામ છોડે ભાઈ? બરાબર છે. એટલા માટે ભગવાન જે છે એ કૃષ્ણ છે, અને છતાં આપણી બુદ્ધિ હજી ન હાલતી હોય તો પછી જે આપણી આગળવાળા મોટા લોકોએ કર્યું એ કરાય. આપણે ધંધામાં ક્યાંય ન હાલ્યા હોય પછી આપણે કોનો સહારો લેવી? જે ધંધામાં સક્સેસ ગયો હોય એનો ને કે ભાઈ તમે કઈક મદદ કરો, કઈક સપોર્ટ આપો, તમે આગળ વધવી. તો આપણને જો ન સમજાતું હોય ભગવાન કોણ છે તો હનુમાનજીએ કોની ભક્તિ કરી છે? વિભીષણ કોની ભક્તિ કરે છે? પિતામહ ભીષ્મ કોને ભગવાન કહે છે? હનુમાનજી મહારાજ કોને ભગવાન કહે છે? બલિ મહારાજ કોને ભગવાન કહે છે? જનક મહારાજ કોને ભગવાન કહે છે? સુખદેવ ગોસ્વામી કોને ભગવાન માને છે? આ બ્રહ્માજી કોને ભગવાન માને છે? મનુ મહારાજ કોની ભક્તિ કરે છે? જે મહાન લોકોએ જેની ભક્તિ કરી, અને માની લો કે આ બધા લાખો વર્ષો પહેલા થઈ ગયા આવો કળિયુગમાં, મહેતા નરસિંહ કોની ભક્તિ કરે છે? હે મીરાબાઈ કોની ભક્તિ કરે છે? આ મહારાષ્ટ્રમાં જાઓ સંત તુકારામ કોની ભક્તિ કરે છે? બંગાળમાં વયા જાઓ રૂપ સનાતન કોની ભક્તિ કરે છે? વિશ્વ ઇતિહાસ સાક્ષી છે ભક્તો કે જેણે જેણે આ સંસારમાંથી અભયપદ પ્રાપ્ત કર્યું એ બધાએ કેવલ કૃષ્ણની ભક્તિ કરી છે. અને બધાને અભયપદ પ્રાપ્ત થયું છે, અને જે મથવા વાળા છે ને હજી મથે છે. કારણ કે મુક્તિ તો માત્ર મુકુંદ જ આપી શકે. ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે મુકુંદ, અને મુકુંદનો અર્થ થાય છે મુક્તિ દદાતી ઇતિ મુકુંદ. જે મુક્તિ આપી શકે એને મુકુંદ કહેવામાં આવે છે. એટલા માટે ગીતા, ભાગવત, રામાયણ, વેદ, ઉપનિષદ બધા શાસ્ત્ર કૃષ્ણને ભગવાન માને છે. અને આપણે જો કોઈ બીજાને માનતા હોવી તો નિશ્ચિત રૂપે આપણે મૂરખ છીએ. આમાં કોઈ કહેવાની જરૂર નથી તમે મૂરખ છો એમ. એટલે ઈ ભગવાનને જો પ્રસન્ન કરવા હોય તો એનો રસ્તો એ બ્રહ્માજી આપ્યો છે. ગોસ્વામી તુલસીદાસજીએ, શિલ પ્રભુપાદજીએ, અનેક સંતોને આચાર્યોએ કીધું છે અને કરીને બતાવ્યું કે ભગવાનને જો પ્રાપ્ત કરવા હોય તો એક જ રસ્તો છે, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.